રાજાઓનું પહેલું પુસ્તક એનો પહેલો અધ્યાય રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય પહેલો. હવે દાઉદ રાજા વૃદ્ધ તથા પાકી ઉંમરનો થયો હતો. તેઓએ તેને કપડાં ઓઢાડ્યા પણ તેને ગરમી આવી નહીં. માટે તેના ચાકરોએ તેને કહ્યું કે મારા મુરબ્બી રાજાને માટે એક જુવાન કુમારિકા શોધી કાઢી, તે રાજાની હજુરમાં ઉભી રહીને તેની સારવાર કરે અને તે તારી સોળમાં સૂએ કે જેથી મારા મુરબ્બી રાજાના અંગમાં ગરમી આવે. તેથી સુંદર કન્યા માટે તેઓએ ઇસ્રાયેલની સર્વસીમામાં શોધ કરી તો સુનામી અબિશાગ નામે એક જણ મળી ને તેને તેઓ રાજા પાસે લાવ્યા. તે કુમારિકા ઘણી સુંદર હતી. તેણે રાજાની સારવાર કરી, તેની સેવા ચાકરી કરી, પણ રાજાએ તેનો સંસર્ગ કર્યો નહીં. ત્યારે હાગીતના દીકરા અદોનિયાએ મગરૂઢ થઈને કહ્યું કે હું રાજા થઈશ, અને તેને પોતાને સારું રથો સવારો તથા પોતાની આગળ દોડવા માટે 50 માણસો ઉભા કર્યા, અને તે એમ કેમ કર્યું એવું કહીને તેના પિતાએ તેને કોઈ વેળા નારાજ કર્યો નહોતો. વળી તે ઘણો ફૂટડો હતો અને 8 સાલોની પછી તે જન્મ્યો હતો. સરૂયાના દીકરા યુવાબ તથા અબિયાથા યાજક સાથે તેને મસલત કરી. તેઓએ અદોનિયાની તહેનાતમાં રહીને તેને સહાય કરી. પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, સીમઈ, રેઈ તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાની પાસે ગયા નહીં. અદોનિયાએ એન રોગેલ પાસેના ઝોહેલેથના પથ્થરની બાજુએ ઘેટા બળદો તથા પુષ્ટ પશુઓનો વધ કર્યો અને તેણે પોતાના સર્વ ભાઈઓને એટલે રાજાના દીકરાઓને તથા રાજાના સેવકોને એટલે યહુદિયાના સર્વ માણસોને નોહત્યા. પણ નાથન પ્રબોધકને, બનાયાને, યોદ્ધાઓને તથા પોતાના ભાઈ સુલેમાનને તેણે નોતર્યો નહીં. ત્યારે નાથાને સુલેમાનની મા બાથશેબાને કહ્યું કે શું તે નથી સાંભળ્યું કે હાગીથનો દીકરો અદોનિયા રાજા થઈ બેઠો છે ને આપણો મુરબ્બી દાઉદ તો એ જાણતો નથી? તો હવે કૃપા કરીને અહીં આવ, હું તને એવી સલાહ આપું છું કે તું તારો પોતાનો જીવ તથા તારા દીકરા સુલેમાનનો જીવ ઉગારે. તું દાઉદ રાજા પાસે જઈને તેને કહે કે મારા સ્વામી રાજા, તે શું આ તારી દાસી આગળ એવા શ્રમ નથી ખાધા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજાસન પર બેસે, ત્યારે અદોનિયા કેમ રાજા થઈ બેઠો છે? જો હજી તો તું રાજા સાથે વાત કરતી હશે એટલામાં હું પણ તારી પાછળ આવીને તારી વાતને ટેકો આપીશ. પછી બાદશેવા શયનગૃહમાં રાજા પાસે ગઈ. રાજા ઘણો વૃદ્ધ થયો હતો. સુનામી અભિષાગ રાજાની સેવા કરતી હતી. બાદશેબાએ નમીને રાજાને પ્રણામ કર્યા. રાજાએ કહ્યું કે તારી સી અરજ છે? તેણે તેને કહ્યું કે મારા સ્વામી, તે તારી દાસી આગળ તારા દેવ યહોવાના સમ ખાધા હતા કે તારો દીકરો સુલેમાન નક્કી મારા પછી રાજા થશે ને તે મારા રાજાસન પર બેસે. પણ હવે જો રાજ તો અદોનિયા કરે છે, અને હે મારા સ્વામી રાજા, તું તો એ જાણતો નથી. વળી તેણે પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાનું બલિદાન આપ્યું છે, અને રાજાના સર્વ દીકરાઓને, અબિયાથાર રાજકને તથા સેનાધિપતિ યુવાબને નોતર્યા છે, પણ તારા દાસ સુલેમાનને ત્યાં નોતર્યો નથી. હવે મારા મુરબ્બી રાજા, સર્વ ઇસ્રાયેલની નજર તારા પર છે કે મારા મુરબ્બી રાજાની પછી તેના રાજ્યસન પર કોણ બેસશે તે તું તેઓને જાહેર કરે, નહીં તો મારો મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાયશું. અને જુઓ, તે હજી તો રાજા સાથે વાત કરતી હતી એટલામાં નાથાન પ્રબોધક અંદર આવ્યો. ચાકરો રાજાને ખબર આપી કે જો નાથાન પ્રબોધક તે રાજાની હજુરમાં આવ્યો, ત્યારે તેણે સાસ્તાન દનવન પ્રણામ કર્યા અને યોનાથને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, શું તે એમ કહ્યું છે કે મારા પછી અદોનિયા રાજા થશે ને તે મારા રાજાસન પર બેસશે? કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાનું બલિદાન આપ્યું છે ને રાજાના સર્વ દીકરાઓને, સેનાધિપતિઓને તથા અબિયાથાર યાજકને નોતર્યા છે, અને જુઓ તેઓ તેની આગળ ખાઈ પીએ છે અને ઈશ્વર અદોનિયા રાજાની રક્ષા કરો એમ પુકારે છે. પણ મને આ તારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તારા દાસ સુલેમાને તેણે નોતર્યા નથી. શું એ કામ મારા મુરબ્બી રાજાએ કર્યું છે? જો એમ હોય તો મારા મુરબ્બી રાજાની પછી તેના રાજ્યસન પર કોણ બેસશે એ તે આ તારા દાસને તો જણાવ્યું નથી. ત્યારે દાઉદ રાજા ઉત્તર આપ્યો કે બાદશેબાને મારી પાસે બોલાવો. એટલે તે રાજાની હજુરમાં આવીને તેની સન્મુખ ઉભી રહી. રાજાએ સમખાઈને કહ્યું કે જીવતો યહોવા, કે જેણે મારો પ્રાણ વિપત્તિમાંથી ઉગાર્યો છે, તેના સમ કે જેમ મેં તારી આગળ ઇસ્રાયેલના દેવ યહોવાના સમ ખાધા છે કે મારા પછી તારો દીકરો સુલેમાન નક્કી રાજા થશે, ને તે મારી જગ્યાએ મારા રાજાસન પર બેસે તે જ પ્રમાણે હું આજે જ નક્કી કરીશ. ત્યારે બાદશેબાએ શાસન દંડવત પ્રણામ કરીને કહ્યું કે મારો મુરબી દાઉદ રાજા સદા જીવતો રહે. પછી દાઉદ રાજાએ કહ્યું કે સાદો યાજકને નાથાન પ્રબોધકને તથા યહૂદ યાદાના દીકરા બનાવ્યા અને મારી પાસે બોલાવો. અને તેઓ રાજાની હજુરમાં આવ્યા. રાજાએ તેઓને કહ્યું કે તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ. ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇસરાયલ પર રાજા તરીકે અભિષેક કરે અને તમે રણસિંહ વગાડીને કહેજો કે ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો. પછી તમે તેની પાછળ આવજો ને તે આવીને મારા રાજાસન પર બેસશે, કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇસરાયલ પર તથા યહૂદિયા પર અધિકાર ઠરાવ્યો છે અને યહૂદિયાના દીકરા બનાયાએ રાજાને ઉત્તર આપ્યો કે આમીન, મારા મુરબી રાજાનો દેવ યહોવા પણ એવું જ કહો. તેમ યહોવા મારા મુરબી રાજાની સાથે રહેતો આવ્યો છે, તેમજ તે સુલેમાની સાથે પણ રહો ને મારા મુરબી દાઉદ રાજાના રાજાસન કરતા તેનું રાજાસન મોટું કરો. એમ સાદો યાજક નાથાન પ્રબોધક યહોયાદાનો દીકરો બનાયા તા કરેથીઓ ને પલેથીઓ તેઓ જેને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા. પછી સાદો યાજકે મંડપમાંથી તેલનું સિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. તેઓ રણસિંગનું વગાડ્યું અને સર્વ લોકોએ પોકાર્યું કે ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો. અને સર્વ લોક તેની પાછળ ચાલતા હતા ને લોકો વાંસળીઓ વગાડતા હતા ને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી. અદુનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો જમી રહ્યા તે વેળાએ તેઓએ તે સાંભળ્યું. યુવાબે રણસિંગનો અવાજ સાંભળીને કહ્યું કે નગરમાં સુરબોકર થવાનો ઘોંઘાટ શા માટે થાય છે? હજી તો તે બોલતો હતો એટલામાં જુઓ, અબિયાથાર યાજકનો દીકરો યોનાથાન ત્યાં આવ્યો. અદુનિયાએ તેને કહ્યું કે અંદર આવ, કેમ કે તું સારો માણસ છે ને સારા સમાચાર આવ્યો છે. યોનાથાને અદુનિયાને ઉત્તર આપ્યો કે ખચિત આ મુરબ્બી દાઉદ રાજાએ સુલેમાનને રાજા કર્યો છે અને રાજાએ તેની સાથે સાદોક યાજકને નાથાન પ્રબોધકને યહોયાદાના દીકરા બનાયાને તથા કરેથીઓ ને પલેથીઓને મોકલ્યા છે ને તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે. અને સાદોક યાજકે તે નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે. તેઓ ત્યાંથી તે એવી રીતે ઉત્સવ કરતા પાછા આવ્યા છે કે નગર ગાજી રહ્યું છે. તમે જે શોર બકોર સાંભળો છો તે જ છે. વળી રાજાના રાજ્યસન પર સુલેમાન બેઠો છે. વળી રાજાના સેવકોએ આપણા મુરબ્બી દાઉદ રાજાને આશીર્ દેવા સારું અંદર આવીને કહ્યું કે તારો દેવ તારા કરતા સુલેમાન નામ શ્રેષ્ઠ કરો ને તારા રાજ્યસન કરતા તેનું રાજ્યસન મોટું કરો. અને રાજાએ પલંગ પર બેઠા બેઠા પ્રણામ કર્યા. વળી રાજાએ એમ કહ્યું કે ઇસરાયલનો દેવ યહોવા જેણે આજ મારા દેખતા મારા રાજ્યસન પર બેસનાર માણસ મને આપ્યો છે તેને ધન્ય હજો. એ સાંભળીને અદુનિયાના સર્વ મહેમાન બીધા ને તે ઉઠીને પોતપોતાના માર્ગે પડ્યા. અદુનિયા સુલેમાનથી બીધો ને તે ઉઠ્યો ને જઈને તેણે વેદીના સિંહ પકડ્યા. સુલેમાનને ખબર મળી કે જો અદુનિયા સુલેમાન રાજાથી બીહે છે, કેમ કે જો તે વેદીના સિંહ પકડીને કહે છે કે સુલેમાન રાજા આજે મારી આગળ સમ ખાય કે તે તરવારથી પોતાના દાસનો સંહાર નહીં કરે. સુલેમાને કહ્યું કે જો તે લાયક વર્તણૂક બતાવશે તો તેનો એક વાળ પણ જમીન પર પડશે નહીં, પણ જો તેનામાં દુષ્ટતા માલુમ પડશે તો તે મારી જશે. એમ કહીને સુલેમાન રાજા માણસ મોકલ્યા ને તેઓ તેને વેદી પાસેથી ઉતારી લાગ્યા. તે આવીને સુલેમાન રાજાને નમસ્કાર કર્યા અને સુલેમાને તેને કહ્યું કે તું તારે ઘેર જા. રાજાઓનું પહેલું પુસ્તક એનો બીજો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય બીજો. હવે દાઉદને મરવાના દિવસ પાસે આવ્યા હતા ત્યાં પોતાના દીકરા સુલેમાનને શિખામણ આપી કે હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું, મારે તું બળવાન થા ને પુરૂષાર્થન દેખાડ. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા દેવ યહોવાના માર્ગમાં ચાલીને તથા તેના વિધિઓ તેની આજ્ઞાઓ તેના હુકમો તથા તેના સાક્ષ્યો પાળીને તેના ફરમાનનો અમલ કર. એ માટે કે જે જે તું કરે તેમાં તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે, જેથી યહોવાએ મારી બાબતમાં પોતાનું જે વચન આપ્યું હતું તે ફળીભૂત કરે. એટલે તે જો તારા વંશજો પોતાના માર્ગ વિશે સંભાળ રાખીને પોતાના પૂરા હૃદયથી ને પોતાના પૂરા જીવથી સત્યતામાં મારી સન્મુખ ચાલશે તો તેણે કહ્યું કે ઇસરાયેલના રાજાસન પર બેસનાર માણસની ખોટ તને પડશે નહીં. વળી સરૂયાના દીકરા યોવાબે મને જે કર્યું એટલે કે તેણે ઇસરાયેલના સૈન્યના બે અધિપતિઓને એટલે નેરના દીકરા આબનેરને તથા યેથેરના દીકરા અમાસાને જે કહ્યું તે તું જાણે છે. તેણે તેઓને મારી નાખીને શાંતિના સમયમાં યુદ્ધના જેવું રક્ત પાડીને તે યુદ્ધ રક્ત પોતાની કમરે બાંધેલા કમરબંધને તથા પોતાના પગમાના પગરખાને લગાડ્યું. માટે તારા ડાપણ પ્રમાણે વર્ષજે, ને તેનું પડિયાવાળું માથું તું શાંતિએ કબરમાં ઉતરવા ન દેતો, પણ ગિલિયાદી બાઝિલાયના દીકરાઓ પર તું મહેરબાની રાખજે, ને તેઓ તારી મેજ પર જમનારાઓમાં દાખલ થાય. કેમ કે તારા ભાઈ આબસલોમથી હું નાસ્તો ફરતો હતો ત્યારે તેઓ મારી પાસે એવી રીતે આવ્યા. અને જો બાહોરીમના બિન્યામીની ઘેરાનો દીકરો શિમાઈ તારી પાસે છે, હું મહાનાઈમ ગયો તે દિવસે તેણે તો મને ભારે શાપ દીધો હતો, પણ તે યદન પાસે મને મળવા આવ્યો ત્યારે મેં યહોવાના સમ ખાઈને તેને કહ્યું હતું કે હું તને તરવારથી મારી નાખીશ નહીં, પણ હવે તું તેને નિર્દોષ ગણીશ માં, કેમ કે તું બુદ્ધિમાન છે, તારે તેને શું કરવું તે તને માલુમ પડશે. તેનું પડિયાવાળું માથું તું લોહી લુહાણ સ્થિતિમાં કબરમાં ઉતારજે. દાઉદ પોતાના પિતૃની સાથે ઊંઘી ગયો ને તેને દાઉદ નગરમાં દાટવામાં આવ્યો. દાઉદે ઇસરાયલ પર કરેલા રાજની મુદત 40 વર્ષ હતી. 7 વર્ષ તેણે હેબ્રોનમાં રાજ કર્યું ને 33 વર્ષ તેણે યરૂસાલેમમાં રાજ કર્યું. અને સુલેમાન પોતાના પિતા દાઉદના રાજસ્થાન પર બેઠો અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. હગીથનો દીકરો અદુનિયા સુલેમાનની માં બાતશેબાની પાસે આવ્યો. તેણે કહ્યું, શું તું મિત્રભાવથી આવ્યો છે? તેણે કહ્યું, મિત્રભાવથી. વળી તેણે કહ્યું કે મારે તને કંઈ કહેવું છે. એટલે તેણે કહ્યું કે બોલ. તેણે કહ્યું કે તું જાણે છે કે રાજ્ય મારું હતું ને હું રાજા થાઉં એવી સર્વ ઇસરાયલની ઈચ્છા હતી, પરંતુ રાજ્ય તો બદલાઈને મારા ભાઈનું થયું છે, કેમ કે યહોવાએ તે તેને આપેલું હતું. હવે હું તને એક અરજ કરવા માંગુ છું, મને ના પાડીશ નહીં. તેણે તેને કહ્યું કે બોલ. તેણે કહ્યું કે કૃપા કરીને તું સુલેમાન રાજાને કહે કે તે સુનામી અભિષાગને મારી સાથે પ્રણાવે, કેમ કે તે તને ના નહીં પાડે. બાતશેબાએ કહ્યું, ઠીક, હું તારે માટે રાજાને કહીશ. પછી બાતશેબા અદુનિયાને માટે સુલેમાન રાજાને કહેવા સારું તેની પાસે ગઈ. તેને મળવા રાજા ઉઠીને ઉભો થયો ને તેને પ્રણામ કરીને પોતાના રાજસ્થાન પર બેઠો ને રાજમાતાને સારું એક આસન મુકાવ્યું અને તે તેને જમણે હાથે બેઠી. પછી તે બોલી કે હું તને એક નાની સરખી અરજ કરવા માંગુ છું, મને ના પાડીશ નહીં. રાજાએ તેને કહ્યું કે મારી માં માગ, હું તને ના નહીં જ પાડું. તેણે કહ્યું કે સુનામી અભિષાગને તારા ભાઈ અદુનિયા સાથે પ્રણામ. સુલેમાન રાજાએ પોતાની માને કહ્યું કે તું અદુનિયાને સારું સુનામી અભિષાગને જ કેમ માગે છે? તેને સારું રાજ્ય પણ માગ, કેમ કે તે મારો મોટો ભાઈ છે. હા, તેને સારું અબિયાથાર યાજકને સારું તથા સરૂયાના દીકરા યોઆબને સારું પણ. પછી સુલેમાન રાજાએ યહોવાના સમ ખાઈને કહ્યું કે એ વાત અદુનિયા બોલ્યો છે, તેથી તેના જીવની હાનિ ન થાય તો ઈશ્વર મને એવું એથી પણ વધારે વિતાડો. તો હવે જીવતો યહોવા કે જેણે પોતાના આપેલા વચન પ્રમાણે મને સ્થાપિત કર્યો છે ને મારા પિતા દાઉદના રાજ્યસન પર મને બેસાડ્યો છે ને મારે સારું ઘર કર્યું છે, તેના સમ કે અદુનિયા નક્કી આજે માર્યો જશે. પછી સુલેમાન રાજાએ યહોયાદાના દીકરા બનાયાને હુકમ આપીને મોકલ્યો. એણે તેના પર તૂટી પડીને તેનો પ્રાણ લીધો. રાજાએ અબિયાથાર યાજકને કહ્યું કે તું અનાથોતમાં તારા પોતાના ખેતરમાં જતો રહે, કેમ કે તું મરણ પામવા યોગ્ય છે, પણ હું તને આ વખતે મારી નાખીશ નહીં, કેમ કે મારા પિતા દાઉદ આગળ તે પ્રભુ યહોવાનો કોષ ઉંચકેલો છે ને મારા પિતાને પડેલા સર્વ દુઃખમાં તું પણ દુઃખી થયેલો છે. એમ સુલેમાને અબિયાથારને યહોવાના યાજક પદ પરથી બરતરફ કર્યો, જેથી સિલોમાં એલીના કુટુંબ વિશે જે વચન યહોવા બોલ્યો હતો તે પૂરું કરે. યોઆબને સમાચાર મળ્યા, કેમ કે યોઆબ આબસલોમના પક્ષમાં ગયો ન હતો તો પણ તે અદુનિયાના પક્ષમાં તો ભળી ગયો હતો. અને યોઆબે યહોવાના મંડપમાં નાસી જઈને વેદીના સિંહ પકડ્યા. સુલેમાન રાજાને ખબર પડી કે યોઆબ યહોવાના મંડપમાં નાસી ગયો છે ને જુઓ તે વેદીની પાસે છે. ત્યારે સુલેમાને યહોયાદાના દીકરા બનાયાને મોકલીને કહ્યું કે જા તેના પર તૂટી પડ. બનાયાએ યહોવાના મંડપમાં જઈને તેને કહ્યું કે રાજા એમ કહે છે કે તું બહાર નીકળ. તેણે કહ્યું કે ના, હું તો નહીં જ મરીશ. બનાયા એવો સંદેશો લઈને રાજા પાસે પાછો આવ્યો કે યોઆબે આમ કહ્યું ને તેણે મને આવો ઉત્તર આપ્યો. રાજાએ તેને કહ્યું કે જેમ તે બોલ્યો છે તેમ તું કર, તેના પર તૂટી પડ ને તેને દાટી દે, જેથી યોઆબે વગર કારણે પાળેલા રક્તનો દોષ તું મારા પરથી તથા મારા પિતાના કુટુંબ પરથી દૂર કરે અને તેણે વેવડાવેલું રક્ત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે, કેમ કે મારો પિતા દાઉદ ન જાણે તેમ તેણે પોતા કરતા ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇસરાયેલના સેનાધિપતિ આબનેર પર અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા, એમ તેઓનું રક્ત યુવાબના માથા પર તથા તેના સંતાનના માથા પર સદા રહેશે. પણ દાઉદને, તેના સંતાનને, તેના કુટુંબને તથા તેના રાજસને યહોવા તરફથી સર્વકાળ શાંતિ મળશે. ત્યારે યહોયાદાના દીકરા બનાયાએ જઈને તેના પર તૂટી પડીને તેને મારી નાખ્યો અને તેને અરણ્યમાં તેના પોતાના ઘરમાં દાટવામાં આવ્યો. તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ચડાવ્યો અને અભ્યાસારની જગ્યાએ રાજાએ સાદોક યાજકને નિમ્યો. પછી રાજાએ માણસ મોકલીને સિમયને તેડાવીને તેને કહ્યું કે તું યરૂસલેમમાં ઘર બાંધીને ત્યાં રહે ને ત્યાંથી ક્યાંય જતો નહીં, કેમ કે તું ત્યાંથી નીકળીને કિદ્રોન નાળાની પેલી પાર જાય તો જરૂર જાણજે કે તે દિવસ તું નક્કી માર્યો જશે, તારું રક્ત તારે પોતાના માથે આવશે. સિમયે રાજાને કહ્યું કે ઠીક કહ્યું, મારા મુરબ્બી રાજાએ જેમ ફરમાવ્યું છે તેમ તારો દાસ કરશે. અને સિમય યરૂસલેમમાં ઘણા દિવસ રહ્યો. 3 વર્ષ પછી એમ થયું કે સિમયના બે દાસ માખાના દીકરા ગાથના રાજા આખીસ પાસે નાસી ગયા. લોકોએ સિમયને ખબર આપી કે જો તારા દાસો ગાથમાં છે. તે પરથી સિમય ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધીને પોતાના દાસોને શોધવા ગાથમાં આખીસ પાસે ગયો અને સિમય જઈને પોતાના ચાકરોને ગાથથી લઈ આવ્યો. સિમય યરૂસલેમથી નીકળી ગાથ ગયો હતો ને પાછો આવ્યો હતો તેની ખબર સુલેમાનને મળી. એટલે રાજાએ માણસ મોકલીને સિમયને બોલાવીને તેને કહ્યું, શું મેં તને યહોવાના સોગંદ ખવડાવીને આગ્રહથી કહ્યું નહોતું કે જો તું અહીંથી નીકળીને ક્યાંય પણ જઈશ તો જરૂર જાણજે કે તે દિવસે નક્કી તારું મોત છે? અને તે મને કહ્યું હતું કે જે વાત મેં સાંભળી છે તે ઠીક છે. તો યહોવાના સમનો તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તે શા માટે કર્યો નથી? વળી રાજાએ સિમયને કહ્યું, મારા પિતા દાઉદ પ્રત્યે ત્યાં જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે, તે વિશે મારું હૃદય માહિતગાર છે. માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે, પણ સુલેમાન રાજા પર તો આશીર્વાદ આવશે ને દાઉદનું રાજાસન યહોવાની સન્મુખ સદાને માટે સ્થિર થશે. પછી રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા કરી અને તેણે બહાર નીકળીને તેના પર તૂટી પડીને તેને મારી નાખ્યો. પછી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું. રાજાઓનું પહેલું પુસ્તક એનો 3જો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 3જો. સુલેમાન મિસરના રાજા ફારૂનની સાથે સગપણ બાંધીને ફારૂનની દીકરીને વેરે પરણ્યો અને તે પોતાનો મહેલ, યહોવાનું મંદિર તથા યરૂસલેમને ફરતો કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાઉદનગરમાં રાખી. એટલું જ કે લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું. સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રીતિ રાખતો હતો. એટલું જ કે તે ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતો હતો ને ધૂપ બાળતો હતો. રાજા ગિબિયોનમાં યજ્ઞ કરવા ગયો, કેમ કે તે મુખ્ય ઉચ્ચ સ્થાન હતું. તે વેદી પર સુલેમાને 1000 દહનિયાર પણ ચડાવ્યા. ગિબિયોનમાં યહોવાએ રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન દીધું અને દેવે કહ્યું કે માગ, હું તને શું આપું? સુલેમાને કહ્યું કે તારો સેવક મારો પિતા દાઉદ જે પ્રમાણે તારી આગળ સત્યતાથી, નેકીથી તથા તારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યો તે પ્રમાણે તેના પર મહેરબાની પણ મોટી કરી અને તેના પર આ મોટી મહેરબાની રાખી છે, એટલે જેમ આજે છે તેમ તેના રાજ્યસન પર બેસવા તેને દીકરો આપ્યો છે. હવે હે યહોવા મારા દેવ, તે આ તારા દાસને મારા પિતા દાઉદને ઠેકાણે રાજા કર્યો છે. હું તો કેવળ નાનો બાળક છું, કેમ બહાર જવું કે અંદર આવું તે હું જાણતો નથી. અને તારા પસંદ કરેલા લોક કે જે એક એવી મહાન પ્રજા છે કે જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહીં, તેઓ મધ્ય તારો સેવક છે. માટે તારા લોકનો ન્યાય કરવા માટે તારા સેવકને વિવેકી હૃદય આપ કે જેથી ખરા ખોટાનો ભેદ હું પારખી શકું, કેમ કે આ તારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે? સુલેમાને આવી વિનંતી કરી તેથી પ્રભુ પ્રસન્ન થયા અને દેવે તેને કહ્યું કે તે એવું વરદાન માંગ્યું છે ને પોતાને માટે દીર્ઘાયુષ્ય માંગ્યું નથી, વળી તે પોતાને માટે દ્રવ્ય માંગ્યું નથી, તેમ તારા શત્રુઓના જીવ માંગ્યા નથી, પણ ન્યાય કરવા માટે પોતાને માટે બુદ્ધિ માગી છે. તે માટે જો મેં તારા કહેવા મુજબ કર્યું છે, જો મેં તને જ્ઞાની તથા બુદ્ધિવંત હૃદય આપ્યું છે, એવું કે તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી ને તારા પછી તારા જેવો કોઈ થશે પણ નહીં. વળી તે જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બંને મેં તને આપ્યા છે, એવા કે તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહીં. અને તારો પિતા દાવો ચાલ્યો તેમ તું મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગમાં ચાલશે તો હું તારું આવરદા વધારીશ. અને સુલેમાન જાગ્યો તો જુઓ, એ તો સ્વપ્ન હતું. અને તે યરૂસલેમમાં આવ્યો ને યહોવાના કરાર કોષ આગળ ઉભા રહીને તેણે દહન્યાર પણ ચઢાવ્યા તથા શાંત્યાર પણ કર્યા ને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી. તે વખતે બે સ્ત્રીઓ જે વેશ્યા હતી તે રાજા પાસે આવીને તેની સન્મુખ ઉભી રહી. એક સ્ત્રીએ કહ્યું કે હે મારા મુરબ્બી, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. જે ઘરમાં હું તેની સાથે રહેતી હતી તેમાં મને બાળકનો પ્રસવ થયો. મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ બાળકનો પ્રસવ થયો. અમે એકઠા રહેતા હતા, અમારી સાથે ઘરમાં બીજું કોઈ માણસ નહોતું, અમે બે જ ઘરમાં હતા. આ સ્ત્રીનો દીકરો રાત્રે મરી ગયો, કેમ કે ઊંઘમાં એણે પોતાની નીચે તેને ચગદી નાખ્યો. પછી એણે મધરાતે ઉઠીને આ તારી દાસી ઊંઘતી હતી એટલામાં મારો દીકરો મારી સોળમાંથી લઈ જઈને પોતાની સોળમાં સુવાડ્યો ને તેનો મરેલો દીકરો મારી સોળમાં સુવાડ્યો. સવારમાં હું મારા દીકરાને દૂધ પીવડાવવા ઉઠી ત્યારે તો જુઓ તે મરેલો હતો, પણ મેં તેને સવારે ધ્યાન દઈને જુઓ તો જુઓ તે મારે પેટે જન્મેલો મારો દીકરો નહોતો. ત્યારે પેલી બીજી સ્ત્રી બોલી ઉઠી કે એમ નહીં, જીવતો તે મારો દીકરો છે ને મરેલો તે તારો દીકરો છે. તેણે કહ્યું કે એમ નહીં, પણ મરેલો તે તારો દીકરો છે ને જીવતો તે મારો દીકરો છે. એમ તેઓ રાજા આગળ બોલી. ત્યારે રાજાએ કહ્યું કે એ કહે છે કે આ જીવતો તે મારો દીકરો છે ને મરેલો તે તારો દીકરો છે, અને બીજી કહે છે એમ નહીં, પણ મરેલો તારો દીકરો છે અને જીવતો મારો દીકરો છે. પછી રાજાએ કહ્યું કે મારે માટે એક તલવાર લઈ આવો. તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા. રાજાએ કહ્યું કે આ જીવતા છોકરાને કાપીને બે ભાગ કરો અને એકને અડધો ને બીજીને અડધો આપો. ત્યારે જીવતો છોકરો જે સ્ત્રીનો હતો ત્યાં રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેની આંતરડી કડકડતી હતી. અને તેણે કહ્યું કે મારા મુરબ્બી, એને જીવતો છોકરો આપ ને ગમે તેમ હોય, પણ તેને મારી તો ન જ નાખ. પણ પેલી બીજીએ કહ્યું કે તે મારો પણ ન થાય તેમ તારો પણ ન થાય, એને ચીરો. ત્યારે રાજાએ ઉત્તર આપ્યો કે પેલીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો, એ જ એની માં છે. રાજા જે ન્યાય કર્યો હતો તે વિશે સર્વ ઇસ્રાયલે સાંભળ્યું ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓ જોયું કે ન્યાય કરવા તેનામાં દેવનું જ્ઞાન છે. રાજાઓનું પહેલું પુસ્તક એનો ચોથો અધ્યાય. સુલેમાન રાજા સર્વ ઇસ્રાયલ પર રાજા હતો. તેના મુખ્ય અમલદારો આ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક, શીશાના દીકરા અલી હોરેફ તથા અહિયાલ ચિતનીસો, અહિલુદનો દીકરો યહોશાફાત ઇતિહાસકાર, યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા. નાથાનનો દીકરો અઝાર્યા કારભારીઓનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબુદ પ્રધાન તથા રાજાનો મિત્ર હતો. અહિશાર ઘરકારભારી હતો. અને આબદાનો દીકરો અદોનીરામ જમાબંધી પર હતો. સર્વ ઇસ્રાયલ પર સુલેમાનના 12 કારભારી હતા. તેઓ રાજા તથા તેના કુટુંબનો ખોરાક પૂરો પાડતા હતા. દરેકને માથે વર્ષમાં એક એક માસની ખર્ચી પૂરી પાડવાની હતી. તેઓના નામ આ છે: એફ્રામના પળે મુલકમાં બેનહુર, માકાશમાં, શાલબીમમાં, બેથ શેમેશમાં તથા એલોન બેથ હાનાનમાં બેન દેફેર, અરુબોથમાં બેન હેશેદ. સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો. દોરના આખા પળી મુલકમાં બેન અબિનાદાબ હતો. સુલેમાનની દીકરી તાફાત તેની સ્ત્રી હતી. તાનાખ તથા મગીદો સારથાનની પાસેનું તથા ઇઝરિયલીની નીચેનું આખું બેથ શાન, બેથ શાનથી આબેલ મહોલા સુધી એટલે યોક આમની પૈબાજુ સુધીમાં અહીલુદનો દીકરો બાના, રામોત ગિલિયાદમાં બેન ગેબેર, વળી તેના તાવે મનાસાના દીકરા યાયરના ગિલિયાદમાંના નગરો પણ હતા, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગો પ્રાંત જેમાં કોટવાળા તથા પિત્તળની ભૂંગળવાળા 60 મોટા નગરો હતા તે હતો. માહનાઈમાં ઈદોનો દીકરો અહીનાદાબ, નફતાલીમાં અહીમાસ હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું. આશેર તથા બાલોસમાં હુશાયનો દીકરો બાના, ઇસાખારમાં પારુઆનો દીકરો યહોશાફાટ, બિન્યામિનમાં એલાનો દીકરો શિમઈ, અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલિયાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર, આ દેશમાં તે એકલો અધિપતિ હતો. યહૂદિયા તથા ઇસરાયલ સંખ્યામાં સમુદ્ર કાંઠાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા. નદીથી તે પલિસ્તીના દેશ સુધી તથા મિસરની સીમા સુધીના સર્વ રાજ્યો પર સુલેમાન હકુમત ચલાવતો હતો. તેઓ નજરાણા લાવતા ને સુલેમાનની જીવીના સર્વ દિવસોભર તેઓ તેની તાબેદારી કરતા રહ્યા. સુલેમાનની એક દિવસની ખોરાકી 30 માપ મેદો, 60 માપ લોટ, 10 માતેલા ગોધા, બીડમાં ચડતા 20 ગોધા તથા 100 ઘેટા ને ઉપરાંત સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલી હતી, કેમ કે નદીની આ તરફના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી નદીની આ તરફના સર્વ રાજાઓ તેને તાબે હતા. તેને તેની આસપાસ ચારેગમ શાંતિ હતી. સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરસેબા સુધી યહૂદિયા તથા ઇસરાયલ પોતપોતાના દ્રાક્ષેવાલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા. સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે 40,000 તબેલા ને 12,000 સવાર હતા. પ્રત્યેક કારભારી પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાને ત્યાં જમવા આવનાર સગડાને ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કશાની ખોટ પડવા દેતા ન હતા. તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખળ પહોંચાડતા હતા. દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસ્ત્રીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું, કેમ કે તે સર્વ માણસો કરતા જ્ઞાની હતો. એથામ એઝરાઈ કરતા ને માહોલના પુત્રો હેમાન, કાલકોલ તથા દારદા કરતા પણ તે જ્ઞાની હતો અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજામાં પ્રસરેલી હતી. તેણે 3,000 સૂત્રો કહ્યા અને તેના ગીત 1,005 હતા. વળી તેણે વનસ્પતિ વિશે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એરદ વૃક્ષથી માંડીને તે ભીંતમાંથી ઉગી નીકળનારા ઝૂફા સુધીની વનસ્પતિ વિશે તેણે વિવેચન કર્યું. વળી તેણે પક્ષીઓ, પશુઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા. રાજાઓનું પહેલું પુસ્તક એનો 5મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 5મો. અને તૂરના રાજા હિરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તેઓએ તેને તેના પિતા દાઉદની જગ્યાએ રાજા તરીકે અભિષેક કર્યો છે, કેમ કે હિરામ હંમેશા દાઉદ પર પ્રીતિ રાખતો હતો. સુલેમાને હિરામ પાસે માણસ મોકલીને કહાવ્યું કે તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેઓને જ્યાં સુધી યહોવાએ તેના પગ નીચે નાખ્યા નહીં ત્યાં સુધી તેમને લીધે ને પોતાના દેવ યહોવાના નામને અર્થે મંદિર બાંધી શક્યો નહીં. પણ હવે મારા દેવ યહોવાએ મને ચારે તરફ શાંતિ આપી છે, કોઈ શત્રુ નથી કે કોઈ આપત્તિ નથી. તેથી જો જેમ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું કે તારા જે પુત્રને હું તારે જગ્યાએ તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ઘર બાંધશે, તે પ્રમાણે હું મારા દેવ યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઈરાદો રાખું છું. માટે હવે મારે માટે લબાનોન પરથી એરજ વૃક્ષો કપાવવાની આજ્ઞા આપ. મારા ચાકરો
તારા ચાકરોની સાથે રહેશે અને તું જે પ્રમાણે કહેશે તે પ્રમાણે હું તને તારા ચાકરોનું વેતન આપીશ, કેમ કે તું જાણે છે કે અમારામાં સિદોનિયોના જેવા ચતુર લાકડા કાપનારા માણસ કોઈ નથી. હિરામે સુલેમાનની એ વાત સાંભળી ત્યારે એમ થયું કે તે ઘણો હરખાયો. તેણે કહ્યું કે આજે યહોવાને ધન્ય હોજો કે તેણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને નાની દીકરો આપ્યો છે. હિરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું કે જે સંદેશો તે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજ વૃક્ષના લાકડાની બાબતમાં તથા દેવદારના લાકડાની બાબતમાં હું તારી સઘળી ઇચ્છા પ્રમાણે કરીશ. મારા ચાકરો તે લબાનોન પરથી સમુદ્ર કાંઠે ઉતારી લાવશે અને જે ઠેકાણે તું મકરર કરશે ત્યાં તે સમુદ્ર માર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ ને ત્યાં લાવીને તે છોડી નંખાવીશ. પછી તું તે ત્યાંથી લઈ જજે અને મારા ઘરનાને ખોરાકી પૂરી પાડજે, એટલામાં તું મારી ઇચ્છા પૂરી કરશે. એમ હિરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજ વૃક્ષના તથા દેવદારના લાકડા આપ્યા અને સુલેમાને હિરામના ઘરનાને ખોરાકી બદલ 20,000 માપ ઘઉં ને 20 માપ ચોખ્ખું તેલ આપ્યું. સુલેમાન વર્ષો વર્ષ હિરામને એ પ્રમાણે આપતો અને યહોવાએ સુલેમાનને વચન આપ્યું હતું તે પ્રમાણે તેણે તેને જ્ઞાન આપ્યું અને હિરામ તથા સુલેમાનની વચ્ચે સલાહસંપ હતો અને તે બંને અરસપરસ કરાર કર્યો. સુલેમાન રાજાએ સર્વ ઇસરાયલમાંથી વેટ કરનારું લશ્કર ઉભું કર્યું. તે લશ્કર 30,000 માણસનું હતું. તેઓમાંથી વારા પ્રમાણે દર મહિનાએ 10,000ને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિના લબાનોનમાં ને 2 મહિના ઘેર હતા. એ વેટ કરનારા લશ્કરનો ઉપરી અદોનીરામ હતો. સુલેમાનને 70,000 વૈતરા હતા ને પર્વત પર પથ્થર ખોદનાર 80,000 હતા. એ ઉપરાંત સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનાર તથા કામ કરનાર મજૂરો પર અધિકાર ચલાવનાર 3,300 મુકાદમો હતા. રાજાએ આપેલી આજ્ઞા પ્રમાણે ઘડેલા પથ્થરથી મંદિરનો પાયો નાખવા સારું તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતા હતા અને સુલેમાનના સલાટો ને હિરામના સલાટો તથા ગબાલીઓ તે ઘડતા હતા ને મંદિર બાંધવા માટે લાકડા તથા પથ્થર તૈયાર કરતા હતા.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 6 અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 6. ઇસરાયેલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા પછી 480ની સાલમાં ઇસરાયેલ પર સુલેમાનના રાજ્યના 4 વર્ષમાં ઝીવ એટલે 2 માસમાં એમ થયું કે તેણે યહોવાનું મંદિર બાંધવાનું શરૂ કર્યું. જે મંદિર સુલેમાન રાજાએ યહોવાને અર્થે બાંધ્યું તેની લંબાઈ 60 હાથ ને તેની પહોળાઈ 20 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ હતી. ઘરના મંદિર આગળની પરસાળની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે 20 હાથ હતી અને તેની પહોળાઈ મંદિરની આગળ 10 હાથ હતી. તેણે મંદિરને માટે જાળીવાળી બારીઓ કરી. તેણે ઘરની એટલે મંદિરની તેમજ પરમ પવિત્ર સ્થાનની ભીંતોને લગતા ચોગરદમ માળ બનાવ્યા અને તેની બાજુએ ચોતરફ તેણે ઓરડીઓ બનાવી. સૌથી નીચેનો માળ 5 હાથ પહોળો, વચલો 6 હાથ પહોળો ને ત્રીજો 7 હાથ પહોળો હતો, કેમ કે ભારોટિયાને માટે મંદિરની ભીંતમાં બાકા ન પાડવા પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી. મંદિર બંધાતી વખતે ખાણમાંથી તૈયાર કરીને આણેલા પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું અને મંદિર બંધાતી વખતે તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો. બાજુ ઉપરની વચલી ઓરડીનું બારણું મંદિરના જમણા પાસામાં હતું અને લોકો ફેરવાળી સીડીથી વચલી ઓરડીઓમાં ને વચલીઓમાંથી ત્રીજીઓમાં ચડતા હતા. એમ તેણે મંદિર બાંધીને પૂરું કર્યું. તેણે એરેજ વૃક્ષના ભારોટિયામાંથી તથા પાટિયાથી મંદિરનું છાપરું બનાવ્યું. વળી તેણે આખા મંદિરને લગતા માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ 5 હાથ હતી. તે માળનો આધાર એરેજ વૃક્ષના લાકડાથી મંદિર પર રહેલો હતો. યહોવાનું વચન સુલેમાન પાસે એવું આવ્યું કે આ મંદિર તું બાંધે છે તો હવે જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલશે, મારા હુકમો અમલમાં લાવશે ને મારી સર્વ આજ્ઞાઓ પાળીને તેમાં ચાલશે તો તારા પિતા દાઉદને
મેં જે વચન આપ્યું છે તે હું તારા માટે કાયમ કરીશ, અને હું ઇસરાયેલ પુત્રો મધ્ય રહીશ, ને મારા લોક ઇસરાયેલને તજી દઈશ નહીં. એવી રીતે સુલેમાને મંદિર બાંધીને તે પૂરું કર્યું. તેણે મંદિરની દિવાલો અંદરની બાજુએથી એરેજ વૃક્ષના પાટિયાની બનાવી. મંદિરના ભોંયતળિયાથી તે છતની ભીંત સુધી તેણે તેમને મંદિરની બાજુએ લાકડાનું અસ્તર કર્યું, અને મંદિરના ભોંયતળિયાને તેણે દેવદારના પાટિયા જડ્યા. મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઢો સુધી એરેજ વૃક્ષના પાટિયાની 20 હાથ ભીંત બનાવી. એટલે તેણે દેવવાણી સ્થાનને માટે એટલે પરમ પવિત્ર સ્થાનને સારું અંદરની બાજુ તે બનાવી. ઘર એટલે વાણી સ્થાન આગળનું મંદિર લંબાઈમાં 40 હાથ હતું. મંદિર પર માહેલી બાજુએ એરેજ કાસ્ટની છત હતી, ને તે પર કડીઓ તખીલેલા ફૂલ કોતરેલા હતા. તમામ એરેજ કાસ્ટ હતું, એકે પથ્થર દેખાતો નહોતો. તેણે યહોવાનો કરાર કોષ મૂકવા માટે મંદિરમાં અંદરની ગમ પરમ પવિત્ર સ્થાન બનાવ્યું. પરમ પવિત્ર સ્થાન અંદરની બાજુએ 20 હાથ લાંબું, ત્યાં 20 હાથ પહોળું, ત્યાં 20 હાથ ઊંચું હતું. તેણે તે ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે વેદીને એરેજ કાસ્ટથી મઢી દીધી. એ જ પ્રમાણે સુલેમાને મંદિરને અંદરની બાજુએ ચોખ્ખા સોનાથી મઢ્યું. તેણે પરમ પવિત્ર સ્થાનની આગળ સોનાની સાંકળોથી આડો આંતરો કર્યો, અને તેણે તે સોનાથી મઢ્યું. આખું મંદિર પૂરું થતા સુધી તેણે આખું મંદિર સોનાથી મઢી દીધું. વળી પરમ પવિત્ર સ્થાનની આખી વેદી તેણે સોનાથી મઢી. તેણે પરમ પવિત્ર સ્થાનમાં જૈત વૃક્ષના લાકડાના 2 કરુબો બનાવ્યા. દરેકની ઊંચાઈ 10 હાથ હતી. કરુબની એક પાંખ 5 હાથ ને કરુબની બીજી પાંખ 5 હાથ હતી. એક પાંખના છેડાથી તે બીજી પાંખના છેડા સુધી 10 હાથનું અંતર હતું. બીજો કરુબ 10 હાથનો હતો. બંને કરુબો એક માપ તથા એક ઘાટના હતા. એક કરુબની ઊંચાઈ 10 હાથ હતી ને બીજા કરુબની પણ એટલી જ હતી. તેણે કરુબોને ભીતરના ઘરમાં મૂક્યા. કરુબોની પાંખો પ્રસારેલી હતી, તેથી એકની પાંખ એક ભીંતને અડતી હતી ને બીજા કરુબની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની પાંખો ઘરના મધ્યભાગે એકબીજાને અડકતી હતી, અને એ કરુબોને તેણે સોનાથી મઢ્યા. તેણે મંદિરની સર્વ ભીંતો પર ચારે તરફ અંદર તેમજ બહાર ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોનો આકાર કોતર્યા હતા. તેણે ભોંયતળિયાને અંદર તથા બહાર સોનાથી મઢ્યું. તેણે પરમ પવિત્ર સ્થાનમાં પેસવાના કમાડો જૈત કાસ્ટના બનાવ્યા. ઉમરો તથા બારસાખ ભીંતના 5મા ભાગ જેટલા હતા. એમ જૈત કાસ્ટના 2 કમાડ તેણે બનાવ્યા, અને તે પર તેણે કરુબો ખજૂરીઓ તથા ખીલા ફૂલોની નકશી કોતરી ને તેમને સોનાથી મળ્યા. કરુબો પર તથા ખજૂરીઓ પર તેણે સોનાના પતરા જડ્યા. એ જ પ્રમાણે તેણે મંદિરના દ્વારને માટે જૈત કાસ્ટની 12 શાખો ભીંતના 4થા ભાગ જેટલી બનાવી, અને દેવદારના લાકડાના 2 કમાડ બનાવ્યા. એક કમાડના 2 કકડા વળી શકતા હતા, અને બીજા કમાડના 2 કકડા પણ વળી શકતા હતા. તેણે તે પર કરુબો ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોનું નકશીકામ કર્યું હતું, અને એ નકશીકામ પર તેણે બરાબર બંધ બેસતા સોનાના પતરા જડ્યા હતા. તેણે અંદરનો ચોક ઘડેલા પથ્થરની 3 હાર તથા એરેજ કાસ્ટના ભારોટિયાની 1 હારનો બનાવ્યો. 4થા વર્ષના જીવ માસમાં યહોવાના મંદિરનો પાયો નંખાયો, અને 11મા વર્ષના બુલ માસમાં એટલે 8 માસમાં તે મંદિર તેના બધા ભાગો સહિત તેના સંપૂર્ણ નમૂના પ્રમાણે પૂરું થયું. એ પ્રમાણે તે બાંધતા તેના 7 વર્ષ લાગ્યા હતા.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 7મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક 7મો. સુલેમાનને પોતાનો મહેલ બાંધતા 13 વર્ષ લાગ્યા, અને તેણે પોતાનો આખો મહેલ પૂરો કર્યો. વળી તેણે લબાનોન વનગૃહ બાંધ્યું. તેની લંબાઈ 100 હાથ, તેની પહોળાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ હતી. તે એરેજ કાસ્ટના થાંભલાની 4 હારો પર બાંધેલું હતું, ને થાંભલા પર એરેજ કાસ્ટની પીઢો હતી. દર હારે 15 પ્રમાણે થાંભલા પરની 45 પીઢો પર એરેજ કાસ્ટનું ઢાંકણ કરવામાં આવ્યું હતું. બારીઓની 3 હાર હતી, ને સામસામા પ્રકાશના 3 માળ હતા. સર્વ કમાડો તથા 12 શાખોના 4ઠા સમચોરસ હતા, ને સામસામા પ્રકાશના 3 માળ હતા. તેણે થાંભલાઓથી પ્રસાળ બનાવી, તેની લંબાઈ 50 હાથ ને તેની પહોળાઈ 30 હાથ હતી. તેઓની આગળ એક પ્રસાળ હતી અને તેઓની આગળ થાંભલા જાડા ભારોડિયા હતા. વળી તેણે ન્યાય કરવા સારું ન્યાયસન માટે એક પ્રસાળ એટલે ન્યાયની પ્રસાળ બનાવી અને તળિયાથી તે મથાળા સુધી તેને એરજ કાસ્તી મળવામાં આવી. વળી તેને રહેવાનો મહેલ એટલે પ્રસાળની અંદરનું બીજું આંગણું તે પણ તેવી જ કારીગરીનું હતું. વળી ફારોની દીકરી તેની સાથે સુલેમાન લગ્ન કર્યું હતું તેને માટે તેણે તે પ્રસાળના જેવો જ મહેલ બાંધ્યો. એ બધા અંદરથી તથા બહારથી પાયાથી તે મથાળા સુધી ને એ જ પ્રમાણે બહારની બાજુએ મોટા ચોક સુધી મૂલ્યવાન પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરના બાંધેલા હતા. પાયો કિંમતી પથ્થરનો એટલે મોટા 10-10 હાથના તથા 8 હાથના પથ્થરોનો હતો. ઉપર કિંમતી પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા એરજ કાસ્ટ હતા. યહોવાના મંદિરના ભીતરના આંગણા તથા મંદિરના પડસાળની જેમ મોટા આંગણાની ચારે ગમ ઘડેલા પથ્થરની 3 હાર તથા એરજ કાસ્ટના ભારોટિયાની 1 હાર હતી. અને સુલેમાન રાજાએ માણસ મોકલીને તૂરમાંથી હિરાનને બોલાવ્યો. તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળના સર્વ કામ કરવામાં જ્ઞાન અક્કલ ને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેના સર્વ કામ કર્યા. તેણે 18-18 હાથ ઊંચા પિત્તળના 2 થાંભલા બનાવ્યા. દરેક થાંભલાની આસપાસ ફરી વળવા 12 હાથની દોરી જતી હતી. થાંભલાની ટોચો પર મૂકવા તેણે પિત્તળના 2 કળશ ઢાળ્યા. એક કળશની ઊંચાઈ 5 હાથ હતી ને બીજા કળશની ઊંચાઈ 5 હાથ હતી. થાંભલાની ટોચ પરના કળશને માટે તરેતરની કારીગીની જાળી તથા સાંકડી કામની ઝાલરો હતી. એક કળશને માટે 7 ને બીજા કળશને માટે 7 એ પ્રમાણે તેણે થાંભલા કર્યા. દરેક થાંભલાની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારે ગમ 2 હાર હતી. બીજા કળશ માટે તેણે એમ જ કર્યું. ઓસરીમાના થાંભલાની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા. તે 4 હાથ લાંબા હતા. એ 2 થાંભલાની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના પેટો પાસે કળશ હતા અને બીજા કળશ પર ચોગળદમ 200 દાણમ હારબંધ બાંધેલા હતા. તેણે થાંભલા મંદિરની ઓસરી આગળ ઉભા કર્યા. જમણો થાંભલો ઉભો કરીને તેણે તેનું નામ યાખીન પાડ્યું અને ડાબો થાંભલો ઉભો કરીને તેણે તેનું નામ બુહાસ પાડ્યું. થાંભલાની ટોચો પર કમળનું કોતર કામ હતું. એમ થાંભલાનું કામ પૂરું થયું. વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ 1 કોરથી તે 6મી કોર સુધી 10 હાથ હતો. તે ગોળાકાર હતો. તેની ઊંચાઈ 5 હાથ હતી. તેની આસપાસ 30 હાથની દોરી ફરી વળતી હતી. તેની કિનારી નીચે ચોતરફ ફરતી કડીઓ પાળેલી હતી. 10 હાથે 10 કડીઓ પ્રમાણે સમુદ્રની આસપાસ પાળેલી હતી. એ કડીઓની 2 હારો સમુદ્રની સાથે જ ઢાળવામાં આવી હતી. તે 12 ગોધા પર મૂકેલો હતો. 3ના મુખ ઉત્તર તરફ, 3ના મુખ પશ્ચિમ તરફ, 3ના મુખ દક્ષિણ તરફ અને 3ના મુખ પૂર્વ તરફ હતા. સમુદ્ર તેના પર મૂકેલો હતો અને તે બધાની પીઠો અંદરની બાજુ હતી. તેની જાડાઈ 4 આંગળ જેટલી હતી અને તેની કિનારીની બનાવટ વાડકાની કિનારીની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. તેમાં 2000 બાથ માતા હતા. વળી તેણે પિત્તળના 10 ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ 4 હાથ, તેની પહોળાઈ 4 હાથ અને તેની ઊંચાઈ 3 હાથ હતી. તે ચોતરાઓની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાની વચ્ચે હતી અને ચોકઠાની વચ્ચેની તકતીઓ પર સિંહો, ગોધા તથા કરુબો પાળેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા ગોધાઓની નીચે લટકતા કામની ઝાલરો હતી. તે દરેક ચોતરાને પિત્તળના 4 પૈડા ને પિત્તળની ધરીઓ હતી. તેના 4 પાયાને ટેકા હતા. એ ટેકા કુંડાની નીચે ભરતરના બનાવેલા હતા ને દરેકની બાજુએ ઝાલરો હતી. મથાળાનું ખામણું અંદરથી ઉપર સુધી 1 હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં 1.5 હાથ હતું. વળી તેના કાન પર નકશી ખામ હતું ને તેમની તકતીઓ ગોળ નહીં પણ ચોખંડી હતી. ચાર પૈડા તકતીઓની નીચે હતા. પૈડાની દરિયો ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાની ઊંચાઈ દોઢ હાથ હતી. પૈડાની બનાવટ રથના પૈડાની બનાવટ જેવી હતી. તેમની દરિયો, તેમની વાટો, તેમના આરા તથા તેમના નાભી ચક્કરો એ બધા ઢાળેલા હતા. દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટીકા હતા. તેના ટીકા ચોતરાની સાથે જ લાગટ હતા. ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ગુમ્મટ હતો અને ચોતરાને મથાળે તેના ટીકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતા. તેના ટીકાના પતરા પર તથા તેની તકતીઓ પર તેના કરુબો, સિંહો તથા ખજૂરીઓ દરેકના કદના પ્રમાણમાં કોતર્યા હતા ને તેમની આસપાસ ઝાલરો હતી. એવી રીતે તેણે 10 ચોતરા બનાવ્યા. એ સર્વ એક જ ધાડકીના, એક જ માપના તથા એક જ ઘાટના હતા. ત્યાં પિત્તળના 10 કુંડા બનાવ્યા. દરેક કુંડામાં 40 બાથ માતા હતા. દરેક કુંડું ચાર હાથનું હતું. પહેલા 10 ચોતરામાંના દરેક પર એક એક કુંડું મૂકવામાં આવ્યું. તેના 5 ચોતરા ઘરની જમણી બાજુએ અને 5 ઘરની ડાબી બાજુએ ગોઠવ્યા. તેણે સમુદ્રને ઘરની જમણી દિશાએ અગ્નિ ખૂણા તરફ ગોઠવ્યો. વળી હિરામે કુંડા, પાવડા તથા તપેલા બનાવ્યા. આ પ્રમાણે હિરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને સારું આરંભ્યું હતું તે સર્વ તેણે પૂરું કર્યું. એટલે 2 થાંભલા, તે થાંભલાની ટોચો પરના કળશના 2 ગુમ્મટ તથા થાંભલાની ટોચો પરના કળશના 2 ગુમ્મટ બાંધવા માટે 2 જાળી અને એ 2 જાળીને માટે 400 દાડમ, એટલે થાંભલાની ટોચ પરના 2 કળશના બંને ગુમ્મટ ઢાંકવાની દરેક જાળીને માટે દાડાની 2 હારો, 10 ચોતરા તથા ચોતરા પરના 10 કુંડા, 1 સમુદ્ર તથા સમુદ્રની નીચેના 12 ગોધા, દેગડા, પાવડા તથા તપેલા, યહોવાના મંદિરને લગતા આ બધા વાસણો જે હિરામે સુલેમાન રાજાને સારું બનાવ્યા તે ઓપેલા પિત્તળના હતા. યર્દનના સપાટ પ્રદેશમાં સુક્કોત તથા સારથાનની વચ્ચે ચીકણી માટીની જમીનમાં રાજાએ તે ઢાળ્યા. સુલેમાને એ સર્વ વાસણો તોડ્યા વગર રહેવા દીધા, કેમ કે તે પુષ્કળ હતા. એ પિત્તળનું વજન અકળિત હતું. સુલેમાને યહોવાના મંદિરમાંના સર્વ પાત્રો બનાવ્યા, એટલે સોનાની વેદી જેના પર અર્પિત રોટલી હતી તે સોનાની મેજ, દેવવાણી સ્થાન સામેના ચોખ્ખા સોનાના દીપવૃક્ષ, 5 જમણી તથા 5 ડાબી બાજુએ અને તેમના ફૂલો, દિવ્યો તથા ચિમટા એ સર્વ સોનાના હતા. વળી ચોખ્ખા સોનાના પ્યાલા, કાતરો, તપેલા, પડીઓ તથા ધૂપદાનીઓ અને ભીતરના ઘરના એટલે પરમપવિત્ર સ્થાનના કમાણને સારું તેમજ ઘરના એટલે મંદિરના કમાણને માટે સોનાના મિજાગરા, એ પ્રમાણે યહોવાના મંદિરને લગતું જે સર્વ કામ સુલેમાન રાજાએ કર્યું તે પૂરું થયું અને જે સર્વ વસ્તુ તેના પિતા દાઉદે અર્પિત કરી હતી તે એટલે રૂપું, સોનું તથા પાત્રો સુલેમાને અંદર લઈ જઈને યહોવાના મંદિરના ભંડારમાં મૂકી.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 8મો અધ્યાય. પછી સુલેમાને ઇસરાયેલના વડીલોને તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇસરાયેલ પુત્રના પિતૃઓના કુટુંબોના આગેવાનોને યરૂસાલેમમાં સુલેમાન રાજા પાસે એકઠા કર્યા કે તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરાર કોષ લઈ આવે. એથાની માસ એટલે 7મા માસમાં ઇસરાયેલના સર્વ માણસો પર્વને વખતે સુલેમાન રાજા પાસે એકઠા થયા. ઇસરાયેલના સર્વ વડીલો આવ્યા ને યાજકોએ કોષ ઉપાડ્યો. તેઓ યહોવાનો કોષ, મુલાકાત મંડપ તથા તંબુમાંના સઘળા પવિત્ર પાત્રો લઈ આવ્યા. એટલે યાજકો તથા લેવીઓ તે લઈ આવ્યા. સુલેમાન રાજા તથા તેની સાથે ભેગી થયેલી ઇસરાયેલની આખી જમાત ગણાયને તેટલા અસંખ્ય ઘેટા તથા બળદોનું બલિદાન આપતી તેની સાથે કોષની આગળ ઉભી રહી હતી. યાજકો યહોવાના કરાર કોષને તેની જગાએ એટલે ઘરના દેવાણી સ્થાનમાં પરમ પવિત્ર સ્થાનમાં કરુબોની પાંખો નીચે લાવ્યા, કેમ કે કરુબોએ કોષની જગા પર પોતાની પાંખો ફેલાવી હતી અને કોષ પર તથા તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું. એ દાંડા એટલા લાંબા હતા કે દાંડાના છેડા દેવાણી સ્થાનની આગળના પવિત્ર સ્થાનમાંથી દેખાતા હતા, પણ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં જ છે. ઇસરાયેલ પુત્રો મિશ્ર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે 2 પથ્થરપાટી કોષમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું. યાજકો પવિત્ર સ્થાનમાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે મેઘના કારણથી યાજકો સેવા કરવા ઉભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું. ત્યારે સુલેમાને કહ્યું કે યહોવાએ કહ્યું છે કે હું ગાઢ અંધકારમાં રહીશ, મેં તારે માટે રહેવાનું મંદિર સર્વકાળ સુધી તારે રહેવાનું ઠેકાણું નક્કી બાંધ્યું છે. પછી રાજાએ પોતાનું મુખ ફેરવીને ઇસરાયેલની આખી પ્રજાને આશીર્વાદ દીધો અને ઇસરાયેલની આખી સભા ઉભી રહી હતી. તેણે કહ્યું, ઇસરાયેલના દેવ યહોવાને ધન્ય હો કે જે પોતાના મુખે મારા પિતા દાઉદ સાથે બોલ્યો ને જેણે તે પોતાના હાથે પૂરું કર્યું છે. એટલે મેં મારા ઇસરાયેલ લોકને મિસ્રમાંથી કાઢ્યા, તે દિવસથી માંડીને ઇસરાયેલના સર્વ કુળોમાંથી મેં કોઈ નગર મારું નામ રાખવા માટે મંદિર બાંધવા પસંદ કર્યું નહોતું, પણ મેં મારા લોક ઇસરાયેલનો અધિકારી થવા દાઉદને પસંદ કર્યો. હવે ઇસરાયેલના દેવ યહોવાના નામને અર્થે મંદિર બાંધવું એવું મારા પિતા દાઉદના હૃદયમાં હતું, પણ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું કે મારા નામને અર્થે મંદિર બાંધવું એ તારા હૃદયમાં હતું અને તારા હૃદયમાં એ હતું એ તે સારું કર્યું, પણ તું તે મંદિર બાંધીશ નહીં, પણ તારી કમરમાંથી નીકળનાર તારો દીકરો મારા નામને અર્થે મંદિર બાંધશે. અને યહોવાએ પોતાનું બોલેલું એ વચન સ્થાપિત કર્યું છે, કેમ કે હું મારા પિતા દાઉદના ઠેકાણે ઉભો થયો છું ને યહોવાએ આપેલા વચન પ્રમાણે ઇસરાયેલના રાજાસન પર બેઠો છું ને ઇસરાયેલના દેવ યહોવાના નામને અર્થે મેં મંદિર બાંધ્યું છે અને ત્યાં મેં કોષને સારું જગા ઠરાવી છે કે જે કોષમાં યહોવાનો કરાર છે, જે કરાર તેણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવતી વખતે કર્યો હતો. સુલેમાન યહોવાની વેદી આગળ ઇસરાયેલની આખી જમાત સમક્ષ ઉભો રહ્યો ને પોતાના હાથ આકાશ તરફ પ્રસારીને તેણે કહ્યું કે હે ઇસરાયેલના દેવ યહોવા, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તારા જેવો કોઈ દેવ નથી, એટલે તારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તારી આગળ ચાલે છે તેઓની સાથે તું કરાર કરે છે તથા તેઓ પર દયા રાખે છે. તેણે તારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે તેણે તેની પ્રત્યે પાડ્યું છે. હા, તું પોતાને મુખ્ય બોલ્યો ને તે પોતાને હાથે પૂરું કર્યું છે જેમ આજે છે તેમ. માટે હવે હે ઇસરાયેલના દેવ યહોવા, તારા સેવક મારા પિતા દાઉદને જે વચન તેણે આપ્યું છે તે તેની પ્રત્યે પાડ, એટલે મારી સન્મુખ તને ઇસરાયેલના રાજાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહીં. જો જેમ તું મારી સન્મુખ ચાલ્યો તેમ મારી સન્મુખ ચાલવા તારા છોકરા કેવળ પોતાના માર્ગ વિશે સાવચેત રહે તો. માટે હવે હે ઇસરાયેલના દેવ, તારા સેવક મારા પિતા દાઉદને આપેલું તારું વચન કૃપા કરીને સાચું પાડ. પણ શું દેવ ખરેખર પૃથ્વી પર વસે જો આકાશ તથા આકાશોનું આકાશ તારો સમાવેશ કરી શકતું નથી, તો આ મારું બાંધેલું મંદિર તારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે. તો આ પણ હે મારા દેવીય હોવા, તારા સેવકની પ્રાર્થના પર તથા તેની વિનંતી પર લક્ષ આપીને આજે તારો સેવક જે આજીજી તથા પ્રાર્થના તારી આગળ કરે છે તે તું સાંભળ કે આ મંદિર પર, એટલે જે જગા વિશે ત્યાં કહ્યું છે કે ત્યાં મારું નામ રહેશે, તે પર તારી આંખ રાત દિવસ ઉગાડી રહે કે તારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળે. જ્યારે તારો સેવક તથા તારા ઇસરાયેલ લોક આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તું તેઓની યાતના સાંભળજે. હા, તારા રહેઠાણ આકાશમાં તું સાંભળજે અને સાંભળીને ક્ષમા કરજે. જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે ને તેને સમખડવા સારું તેને સ્વાગન દેવામાં આવે ને તે આવીને આ મંદિરમાં તારી વેદીની સન્મુખ સ્વાગન ખાય, તો તું આકાશમાં સાંભળજે ને તે પ્રમાણે કરજે ને તારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજે અને ન્યાયને ન્યાય ઠરાવીને તેના ન્યાયપણા પ્રમાણે તેને આપજે. જ્યારે તારા ઇસરાયેલ લોક તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર્યા જાય, પણ જો તેઓ તારી તરફ પાછા ફરે, તારું નામ કબૂલ કરે ને આ મંદિરમાં તારી આગળ પ્રાર્થના તથા યાચના કરે, તો તે તું આકાશમાં સાંભળીને તારા લોક ઇસરાયેલના પાપની ક્ષમા કરજે ને જે દેશ તેઓના પિતૃને આપ્યો તેમાં તેઓને પાછા લાવજે. તેઓએ તારી વિરુદ્ધ કરેલા પાપને લીધે જ્યારે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન આવે ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને મારું નામ કબૂલ કરે ને તેઓ પર તે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે ને તારું નામ કબૂલ કરે ને તેઓ પર તે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી પાછા ફરે, તો તે તું આકાશમાં સાંભળીને તારા સેવકોના તથા તારા લોક ઇસરાયેલના પાપની ક્ષમા કરજે, કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તું તેઓને શીખવે છે અને તારો જે દેશ તે તારા લોકને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજે. જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ મસી તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાના નગરોમાં તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે ગમે તે રોગ હોય, અને જો કોઈ માણસ કે તારા બધા ઇસ્રાયલ લોક પોત પોતાના હૃદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે ને પોતાના હાથ આ મંદિર તરફ પ્રસારે, તો તું તારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને તે પ્રમાણે કરજે, અને દરેક માણસનું હૃદય તું જાણે છે, માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજે, કેમ કે તું કેવળ તું જ સર્વ મનુષ્ય પુત્રોના હૃદય જાણે છે કે જે દેશ તે અમારા પિતૃને આપ્યો છે તેમાં તેઓ જીવે તે સઘળા દિવસોમાં તેઓ તારી બીક રાખે. વળી પરદેશીઓ કે જે તારા ઇસ્રાયલ લોકમાના નથી તે જ્યારે તારા નામની ખાતર દૂર દેશથી આવે, કેમ કે તેઓ તારા મોટા નામ વિશે, તારા પરાક્રમી હાથ વિશે તથા તારા લંબાવેલા ભુજ વિશે સાંભળશે, અને તે આવીને આ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તું તારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સઘળી બાબત વિશે તે પરદેશી તારી પ્રાર્થના કરે તે પ્રમાણે તું કરજે, કે જેથી પૃથ્વીના સર્વલોક તારું નામ જાણે ને તારા ઇસ્રાયલ લોકની બેઠે તેઓ તારી બીક રાખે ને તેઓ જાણે કે આ મારું બાંધેલું મંદિર તારા નામથી ઓળખાય છે. જે કોઈ રસ્તે તું તારા લોકને મોકલે તે રસ્તે થઈને જો તેઓ પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા જાય ને જે નગર ત્યાં પસંદ કર્યું છે તેની તરફ તથા જે મંદિર મેં તારા નામને અર્થે બાંધ્યું છે તેની ભણી મુખ ફેરવીને જો તેઓ યહોવાની પ્રાર્થના કરે તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તું સાંભળજે ને તેમના પક્ષની હિમાયત કરજે. જો તેઓ તારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવો કોઈ માણસ નથી, ને તું તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપે કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય, તો આ પણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તારી આગળ યાચના કરીને કહે કે અમે પાપ કર્યું છે, સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ, અમે ભૂંડું કર્યું છે, વળી તેઓને બંદીવાન કરીને લઈ જનાર તેઓના શત્રુઓના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તારી તરફ પાછા ફરે અને તેઓનો જે દેશ તેઓના પિતૃઓને ત્યાં આપ્યો, વળી જે નગર ત્યાં પસંદ કર્યું છે તથા જે મંદિર તારા નામને અર્થે મેં બાંધ્યું છે તેમની તરફ મુખ ફેરીને તારી પ્રાર્થના કરે તો તારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાતના તું સાંભળજે ને તેમના પક્ષની હિમાયત કરજે અને તારી વિરુદ્ધ તારા જે લોકોએ પાપ કરેલું તેમને તથા તારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘન કરેલા તે સર્વની ક્ષમા આપજે અને તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજે કે તેઓ તેમના પર દયા રાખે, કેમ કે તેઓ તારા લોક તથા તારો વારસો છે જેને તું મિસરમાંથી લોઢાની ભઠ્ઠી મધ્યથી કાઢી લાવ્યો છે, કે તારા સેવકની યાચના પર તથા તારા ઇસ્રાયલ લોકની યાચના પર તારી આંખો ઉઘાડી રહે કે જ્યારે જ્યારે તેઓ તારી વિનંતી કરે ત્યારે ત્યારે તું તેઓનું સાંભળે, કેમ કે હે પ્રભુ યહોવા, તું અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતી વખતે તારા સેવક મૂસાની હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે તેઓને તારો વારસો થવા સારું પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે. અને એમ થયું કે સુલેમાન સઘળી પ્રાર્થના યાચના યહોવા આગળ કરી રહ્યો ત્યારે તે યહોવાની વેદી સામેથી ઉઠ્યો કે જ્યાં તે પોતાના હાથ આકાશની ગમ પ્રસારીને ઘૂંટણે પડેલો હતો. તેણે ઉભા થઈને મોટે સાદે ઇસ્રાયલની આખી સભાને આશીર્વાદ દીધો અને કહ્યું કે યહોવાને ધન્ય હોજો કે જેણે પોતાના આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇસ્રાયલ લોકને આરામ આપ્યો છે. જે સર્વ સારા વચનો તેણે પોતાના સેવક મૂસાની હસ્તક આપ્યા હતા તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી. જેમ આપણો દેવ યહોવા આપણા પિતૃની સાથે હતો તેમ તે આપણી સાથે રહો, તે આપણને છોડી ન દો ને આપણને ન તજો, કે તેના સર્વ માર્ગોમાં ચાલવા માટે અને તેની આજ્ઞાઓ તેના વિધિઓ તથા તેના નિયમો જે તેણે આપણા પિતૃઓને ફરમાવ્યા હતા તે પાળવા માટે તે આપણા હૃદયોને પોતાની તરફ વાળે. આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે તે રાત દિવસ આપણા દેવ યહોવાની હજુરમાં રહો કે તે દરરોજની અગત્ય પ્રમાણે પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇસ્રાયલ લોકોના પક્ષની હિમાયત કરે કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ દેવ છે, બીજો કોઈ નથી. માટે આપણા દેવ યહોવાના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેની આજ્ઞાઓ પાળવા તમારા હૃદય તેની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો. પછી રાજાએ તથા તેની સાથે સર્વ ઇસ્રાયલે યહોવાને બલિદાન આપ્યા અને શાંત્યર્પણોનો જીયજ્ઞ સુલેમાને યહોવાને ચડાવ્યો. તે 22,000 ગોધા તથા 1,20,000 ઘેટાનો હતો. એ પ્રમાણે રાજાએ તથા સર્વ ઇસ્રાયલ પુત્રોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાજાએ યહોવાના ઘરની આગળ ચોકના મધ્યભાગને પાવન કર્યો, કેમ કે ત્યાં તેણે દહન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યાર્પણનો મેઘ ચડાવ્યા, કેમ કે યહોવાની સન્મુખ જે પિતાની વેદી હતી તે એટલી મોટી ન હતી કે તે પર દહન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યાર્પણનો મેઘ માઈ શકે. એ પ્રમાણે તે સમયે આપણા દેવ યહોવાની આગળ 7 દિવસ એટલે 14 દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇસ્રાયલે એટલે હમાતના નાકાથી તે મિસરના વેળા સુધીના લોકોની મોટી સભાએ ઉત્સવ કર્યો. 8મે દિવસે ત્યાં લોકોને વિદાય કર્યા ને તેઓએ રાજાને આશીર્વાદ દીધો. ને જે સર્વ ભલાઈ યહોવાએ પોતાના સેવક દાઉદને તથા પોતાના ઇસ્રાયલ લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાના તંબુએ ગયા. રાજાઓનું પહેલું પુસ્તક એનો 9મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 9મો. અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ અને જે કરવાની સુલેમાનની ઈચ્છા હતી તે સર્વ કરી રહ્યો ત્યારે એમ થયું કે યહોવાએ તેને ગિબિયોનમાં દર્શન દીધું હતું, તેમ તેણે બીજી વાર સુલેમાનને દર્શન દીધું અને યહોવાએ તેને કહ્યું કે મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. આ તારા બાંધેલા મંદિરને મારું નામ તેમાં સદા રાખવા માટે મેં પવિત્ર કર્યું છે અને મારી દ્રષ્ટિ તથા મારું હૃદય નિરંતર ત્યાં રહેશે. વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હૃદયથી ને પ્રામાણિકપણે ચાલશે ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે તો જેમ મેં તારા પિતા દાઉદને વચન આપ્યું હતું કે ઇસ્રાયલના રાજાસન પર તને વારસની ખોર પડશે નહીં, તે મુજબ હું તારા રાજ્યની ગાદી ઇસ્રાયલ પર સદાકાળ કાયમ રાખીશ. પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો ને મારી આજ્ઞાઓ તમારા વિધિઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તે નહીં પાળો, પણ જેને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભજશો તો ઇસ્રાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ અને આ જે મંદિર મેં મારા નામને સારું પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ અને સર્વ લોકોમાંથી ઇસ્રાયલ દ્રષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે. અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે ને છટછટ કરશે અને તેઓ કહેશે કે શા માટે યહોવાએ આ દેશના તથા આ મંદિરના આવા હાલ કર્યા હશે. અને તેઓ ઉત્તર આપશે કે તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના દેવ યહોવાને તજી દેને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યા ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી તે માટે યહોવા સગડી હાનિ તેમના પર લાવ્યો છે. સુલેમાન 20 વર્ષમાં બંને મકાન એટલે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાંધી રહ્યો. ત્યાર પછી એમ થયું કે સુલેમાન રાજાએ હિરામને ગાલિલના પ્રાંતમાં 20 નગરો આપ્યા. હવે તૂરના રાજા હિરામે સુલેમાનને જેટલાની ઈચ્છા હતી તેટલા બધા એરજવૃક્ષના લાકડા તથા દેવદારના લાકડા તથા સોનું પૂરા પાડ્યા હતા. સુલેમાને હિરામને જે નગરો આપ્યા હતા તે જોવા સારું તે તૂરમાંથી આવ્યો, પણ તેને ગમ્યા નહીં. તેણે કહ્યું કે મારા ભાઈ આ કેવા નગરો તે મને આપ્યા છે, અને તેણે તેઓનું નામ કાબુલ દેશ પાડ્યું તે આજ સુધી છે. અને હિરામે સુલેમાન રાજાને ત્યાં 120 તાલંત સોનું મોકલ્યું. યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ તથા મિલ્લો, યરૂસાલમનો કોટ, હાસોર, મગીદો તથા ગેઝર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેટ કરનારની ટોળી ભેગી કરી હતી તેની વિગત આ પ્રમાણે હતી. મિસરના રાજા ફારોને ચઢાઈ કરીને ગેઝરને સર કરી તેને અગ્નિથી બાળી નાખ્યું હતું ને તે નગરના રહેવાસી કનાનીઓને મારી નાખીને તે પોતાની પુત્રીને એટલે સુલેમાની સ્ત્રીને પલ્લામાં આપ્યું હતું. સુલેમાને દેશમાં ગેઝેર, નીટલું, બેર, હારોન, બાલાથ, અરણ્યમાં તાદમોર, સુલેમાનના ભંડારના સર્વ નગરો, તેના રથોને માટે નગરો, તેના સવર્ણને સારું નગરો તથા પોતાના શોખને માટે યરૂસાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર નીચેના સર્વ દેશમાં જે બાંધકામ કરવાની સુલેમાને ઈચ્છા હતી તે બાંધ્યા. સુલેમાને અમોરિયો, હિત્તિયો, પરિઝિયો, હિવ્યો તથા યબુસિયો જેઓ ઇસ્રાયેલ પુત્રોમાંના ન હતા પણ જેમનો પૂરો નાશ
ઇસ્રાયલીઓ કરી શકેલા નહીં, તેઓમાંથી બચી રહેલા સર્વલોકના વંશજો જે તેમની પછી દેશમાં બચી રહેલા તેમના પર વેઠ નાખી જે આજ સુધી છે. પણ ઇસ્રાયલ પુત્રોમાંથી કોઈના પર પણ સુલેમાને વેઠ નાખી નહીં. પણ તેઓ તો સૈનિકો, તેના ચાકરો, તેના અધિપતિઓ, તેના સરદારો ને તેના રથોના તથા ઘોડેસવારોના અમલદારો હતા. સુલેમાનના કામ પર જે મુખ્ય કારભારીઓ હતા તે આ હતા, એટલે એ કામના મજૂરો પર મુકાદમી કરનાર 550 હતા. પણ ફારુની પુત્રી દાઉદનગરમાંથી નીકળીને તેના માટે સુલેમાને જે મહેલ બાંધ્યો હતો તેમાં આવી તે વખતે સુલેમાને મિલ્લો બાંધ્યો. સુલેમાને યહોવાને અર્થે જે વેદી બાંધી હતી તે પર તે દર વર્ષે 3 વખત દહન્યાર્પણ તથા શાંતિઅર્પણ ચઢાવતો હતો ને તેની સાથે યહોવાની આગળની વેદી પર ધૂપ બાળતો હતો. એ પ્રમાણે તેણે ઘર પૂરું કર્યું. વળી સુલેમાન રાજાએ અદોમ દેશમાં લાલ સમુદ્રના કાંઠા પરના એલોત પાસેના એસ્યોન ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો અને હિરામે પોતાના ચાકરોને, એટલે જેઓ સમયના ભૂમ્યા હતા, એવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા. તેઓ ઓફિર જઈને ત્યાંથી 420 તાલન સોનું લઈને સુલેમાન રાજા પાસે લાવ્યા. રાજાઓનું પહેલું પુસ્તક એનો 10મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 10મો. શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણીયા પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી. તે અતિ ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાસણો લાદેલા ઊંટો સાથે યરૂસાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. સુલેમાને તેના સર્વ પ્રશ્નના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબતથી રાજા અજાણ્યો ન હતો. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સઘળું જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીનું ઉભા રહેવું, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાના મંદિરમાં જે દહનિયા પણ તે ચઢાવતો હતો તે જોયા ત્યારે તેના હોશકોસ ઉડી ગયા. તેણે રાજાને કહ્યું કે તારા કૃત્ય વિશે તથા તારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે, પણ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. પણ જુઓ, મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તારું જ્ઞાન તથા તારી સમૃદ્ધિ વિશેષ છે. ભાગ્યશાળી છે તારા માણસો, ભાગ્યશાળી છે આ તારા સેવકો જેઓ નિત્ય તારી સન્મુખ ઉભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. ધન્ય હોજો તારા દેવ યહોવાને કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઇસ્રાયેલના રાજાસન પર બેસાડ્યો, કેમ કે યહોવાએ ઇસ્રાયેલ પરના પોતાના સતત પ્રેમને લીધે તને ન્યાય તથા ઇન્સાફ કરવા સારું રાજા ઠરાવ્યો. અને તેણે રાજાને 120 તાલન સોનું, પુષ્કળ સુગંધી દ્રવ્ય તથા મૂલ્યવાન પાસણો આપ્યા. શેબાની રાણીએ જે સુગંધી દ્રવ્યો સુલેમાન રાજાને આપ્યા તેટલા બધા કદી ફરીથી મળ્યા નથી. હિરામના વહાણો કે જે ઓફિરથી સોનું લાવ્યા હતા તે અતિ પુષ્કળ સુખળ તથા મૂલ્યવાન પાસણો પણ ઓફિરથી લાવ્યા. રાજાએ તે સુખળના લાકડાના યહોવાના મંદિરને સારું તથા રાજાના મહેલને સારું થાંભલા તથા ગવૈયાઓને માટે વીણા અને તંબુરા બનાવ્યા. એવા મૂલ્યવાન સુખળના લાકડા 8 દિન સુધી કદી આવ્યા કે દેખાયા નહોતા. શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સઘળી ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું. તે ઉપરાંત સુલેમાને પોતાની પાતશાહી સખાવતથી તેને આપ્યું તે તો જુદું. પછી તે પાછી ફરીને પોતાના ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ. હવે દર વર્ષે સુલેમાને ત્યાં જે સોનું આવતું તેનું વજન 666 તાલન થતું. વળી મુસાફર લોકો લાવતા હતા તે ને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સુબાવ તરફથી જે મળતું તે જુદું. સુલેમાન રાજાએ ગઢેલા સોનાની 200 ઢાલ બનાવી. દરેક ઢાલમાં 600 શેકેલ સોનું જતું. તેણે ગઢેલા સોનાની બીજી 300 ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં 3 માને સોનું જતું. રાજાએ તે લબાનોના વનગૃહમાં મૂકી. તે ઉપરાંત રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું. આસનને 6 પગથિયા હતા. આસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો અને બેઠકની પાસે
બંને બાજુએ હાથ હતા ને તે હાથોની બાજુએ બે સિંહ ઉભા હતા. છ પગથિયા પર આ બાજુએ તથા બીજી બાજુએ 12 સિંહો ઉભેલા હતા. આના જેવું સિંહાસન કોઈપણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું. સુલેમાન રાજાના પીવાના સર્વપાત્રો સોનાના હતા ને લબાનોના વનગૃહમાં સર્વપાત્રો ચોખ્ખા સોનાના હતા. રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં એ કંઈ વિષાદનું ગણાતું નહોતું, કેમ કે રાજાનો તારસીસ વહાણનો એક કાફલો હિરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર 3 વર્ષે એકવાર તારસીસનો કાફલો સોનું, રૂપુ, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો. એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. દેવે સુલેમાનના હૃદયમાં જે કંઈ જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજુરમાં આવતા. તે દરેક પોતપોતાની ભેટો એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધિત દ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા. સુલેમાને રથો તથા સવારનો પુષ્કળ જમાવ કર્યો. તેની પાસે 1400 રથ તથા 12000 ઘોડેસવારો હતા. તેઓને રથોના નગરોમાં તથા યરૂસાલેમમાં રાજાની પાસે રાખ્યા. રાજાએ યરૂસાલેમમાં રૂપુ એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું. પણ એરજકાસ એટલા બધા વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર લાકડાને તોલે થઈ પડ્યા. સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી આણેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. એક રથ 600 શેકેલ તથા એક ઘોડો 150 શેકેલ રૂપુ આપીને મિસરમાંથી લાવવામાં આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે વેપારીઓ તેઓને લાવી આપતા.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 11મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 11મો. હવે સુલેમાન રાજાને ફારૂનની દીકરી ઉપરાંત બીજી ઘણી પરદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રીતિ લાગી હતી. એટલે જે પ્રજાઓ વિશે યહોવાએ ઇસરાયેલ પુત્રોને કહ્યું હતું કે તમારે તેઓની અંદર જવું નહીં, તેમજ તેઓ તમારી અંદર આવે નહીં, કેમ કે જરૂર તેઓ તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે, તે પ્રજાઓમાંની એ સ્ત્રીઓ હતી. પ્યારને લીધે સુલેમાન એ સ્ત્રીઓને વળગી રહ્યો. તેને રાજકુંવરીઓમાંની 700 સ્ત્રીઓ ને 300 ઉપપત્નીઓ હતી અને તેની સ્ત્રીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું, કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની સ્ત્રીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું, કેમ કે સુલેમાન સિદોનિયોની દેવી આસ્તરોથનો તથા આમોનિયોના ધિકારપાત્ર મિલકોમ દેવનો ઉપાસક થયો. અને સુલેમાને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને તેના પિતા દાઉદની જેમ સંપૂર્ણ રીતે યહોવાની પાછળ ચાલ્યો નહીં. પછી સુલેમાને યરૂસાલેમની સામેના પર્વત પર મોઆબના અધિકારપાત્ર દેવ કમોસને માટે એક ઉચ્ચસ્થાન તથા આમોન પુત્રના અધિકારપાત્ર દેવ મોલેખને માટે એક ઉચ્ચસ્થાન બાંધ્યું. તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને સારું એમ જ કર્યું. તેઓ પોતપોતાના દેવની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ ચઢાવતી. અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયો, કેમ કે ઇસરાયેલનો દેવ યહોવા જેણે તેને 2 વાર દર્શન દીધું હતું અને જેણે તેને આ બાબત વિશે આજ્ઞા આપી હતી કે તારે અન્ય દેવોની ઉપાસના કરવી નહીં, તેની તરફથી તેનું મન ભટકી ગયું હતું અને યહોવાએ જે આજ્ઞા કરી હતી તે તેને પાળી નહીં. માટે યહોવાએ સુલેમાનને કહ્યું કે તેણે આ કૃત્ય કર્યું છે ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તેને ફરમાવ્યા હતા તે પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તારા ચાકરને તે આપીશ. તથાપિ તારા પિતા દાઉદની ખાતર હું તારા દિવસોમાં એમ કરીશ નહીં, પણ તારા પુત્રના હાથમાંથી હું તે ખૂંચવી લઈશ. તો પણ હું આખું રાજ્ય છીનવી લઈશ નહીં, પણ મારા સેવક દાઉદની ખાતર તથા યરૂસાલેમ જેને મેં પસંદ કર્યું છે તેની ખાતર હું તારા પુત્રને એક કુળ આપીશ. યહોવાએ અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઉભો કર્યો. તે અદોમના રાજાના વંશનો હતો. દાઉદ જ્યારે અદોમમાં હતો ને યોઆબ સેનાપતિ મારી નંખાયેલાને દાટવા ત્યાં ગયો હતો ત્યારે તેણે અદોમના દરેક પુરૂષને મારી નાખ્યો હતો, કેમ કે યોઆબ તથા સર્વ ઇસરાયેલ ત્યાં 6 મહિના રહ્યા હતા. એટલે તેણે અદોમના દરેક પુરૂષનો
નાશ કર્યો હતો ત્યાં સુધી. તે વખતે એમ થયું કે હદાદ તેની સાથે તેના પિતાના સેવકોમાંના કેટલાક અદોમી માણસો મિસરમાં નાસી ગયા. હદાદ તો તે વખતે હજુ છેક નાનો છોકરો હતો અને તેઓ મિદ્યાનમાંથી નીકળીને પારાન ગયા અને પારાનમાંથી પોતાની સાથે માણસો લઈને તેઓ મિસરના રાજા ફારોની પાસે મિસરમાં આવ્યા. તેણે એને ઘર આપ્યું, તેને માટે ખોરાકી ઠરાવી આપી અને એને જમીન આપી. હદાદ ફારોની દ્રષ્ટિમાં એટલી બધી હદે કૃપા પામ્યો કે તેણે પોતાની રાણીની બહેન એટલે તાહપનેસ રાણીની બહેન તેની સાથે પ્રણાવી. તાહપનેસની બહેનની પેટે પુત્ર થયો, તેનું નામ ગનુબાથ પાળવામાં આવ્યું ને તાહપનેસે તેને ફારુના મહેલમાં ધાવણ મુકાવ્યું અને ગનુબાથ ફારુના મહેલમાં ફારુના દીકરાઓ સાથે રહેતો. હદાદે મિસરમાં સાંભળ્યું કે દાઉદ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો છે ને યુવાબ સેનાપતિ મરણ પામ્યો છે, ત્યારે હદાદે ફારુને કહ્યું કે મને અહીંથી વિદાય કર કે હું મારા પોતાના દેશમાં ચાલ્યો જાઉં. ત્યારે ફારુને તેને કહ્યું કે મારે ત્યાં તને શી ખોટ પડી છે કે જો તું તારા પોતાના દેશમાં જવા માંગે છે? તેણે ઉત્તર આપ્યો કે કશી નહીં, ગમે તેમ હોય પણ મને જવા દે. પછી દેવે તેની વિરુદ્ધ બીજો શત્રુ એટલે એલિયાદાનો દીકરો રઝોન, જે પોતાના માલિક સોબાના રાજા હદાદ એઝર પાસેથી નાઠો હતો, તેનો ઉભો કર્યો. જ્યારે દાઉદ સોબાના લોકોને મારી નાખતો હતો ત્યારે રઝોને પોતાની સાથે કેટલાક માણસોને એકઠા કર્યા ને તે ટોળીનો પોતે નાયક થયો. તેઓ દમસ્ક જઈને ત્યાં વસ્યા ને દમસ્કમાં રાજ કર્યું. તે સુલેમાનના સર્વ દિવસોભર ઇસરાયેલનો શત્રુ રહ્યો. હદાદે જે નુકસાન કર્યું તે તો જુદું, તેને ઇસરાયેલ પર તિરસ્કાર હતો ને તેણે આરામ ઉપર રાજ કર્યું. વળી સરેદાના એફરાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો. તેની મા સરુઆ નામની એક વિધવા સ્ત્રી હતી. તેણે પણ પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો. તેનું કારણ આ હતું, એટલે સુલેમાન મિલ્લો બાંધતો હતો ને પોતાના પિતા દાઉદના નગરની તૂટફાટ સંભાળતો હતો. યરોબામ પરાક્રમી સુરવી યોદ્ધો હતો. સુલેમાને તે જુવાનને જોયો કે તે ઉદ્યોગી છે, તેથી તેણે તેને યુસફના ઘરના સઘળા કામ પર મુકાદમ ઠરાવ્યો. યરોબામ યરુસાલમથી નીકળ્યો તે વખતે એમ થયું કે તેને માર્ગમાં શીલોની અહિયા પ્રબોધક મળ્યો. હવે અહિયાએ નવું વસ્ત્ર પહેરેલું હતું અને તેઓ બંને ખેતરમાં એકલા હતા અને અહિયાએ પોતે પહેરેલું નવું વસ્ત્ર પકડીને તે ફાળીને તેના 12 કકડા કર્યા અને તેણે યરોબામને કહ્યું કે તું તારે મારે 10 કકડા લે, કેમ કે ઇસરાયેલનો દેવ યહોવા એમ કહે છે કે હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તેને 10 કુળ આપીશ, પણ મારા સેવક દાઉદની ખાતર તથા યરુસાલેમ નગર કે જેને મેં ઇસરાયેલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેની ખાતર તેને 1 કુળ મળશે, કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનીઓની દેવી આસ્ત્રોસને તથા મુઆબના દેવ કમોશને તથા આમોન પુત્રના દેવ મિલકોમને પૂજ્યા છે અને તેના પિતા દાઉદની જેમ મારી દ્રષ્ટિમાં જે ખરું હતું તે કરીને તા મારા વિધિઓ ને મારા હુકમો પાળીને મારા માર્ગોમાં તેઓ ચાલે નથી, પરંતુ હું તેના હાથમાંથી આખું રાજ્ય લઈ લઈશ નહીં, પણ મારો સેવક દાઉદ જેને મેં પસંદ કર્યો હતો, જેણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ પાળ્યા હતા તેની ખાતર તેને તો તેના આયુષ્યના સર્વ દિવસો સુધી હું અધિકારી રહેવા દઈશ, પણ હું તેના દીકરાના હાથમાંથી રાજ્ય લઈને તે એટલે 10 કુળો તને આપીશ, તેના દીકરાને હું 1 કુળ આપીશ, તેથી યરુસાલેમ નગર કે જેને મારું નામ રાખવા માટે મેં પસંદ કર્યું છે તેમાં મારા સેવક દાઉદનો દીવો મારી સન્મુખ હંમેશા રહે અને હું તારો અંગીકાર કરીશ ને તું તારા જીવની સઘળી ઈચ્છાનુસાર રાજ કરશે ને ઇસરાયેલ પર રાજા થશે, જેમ મારા સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞા હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે ને મારી દ્રષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાસે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ ને ઇસરાયેલને તારા સ્વાધીન કરીશ અને આને લીધે હું દાઉદના સંતાન પર આપત્તિ મોકલીશ પણ તે સદાને માટે નહીં. આથી સુલેમાને યરોબામને મારી નાખવાનો લાગ શોધ્યો, પણ યરોબામ ઉઠીને મિસરના રાજા સિસાક પાસે મિસરમાં નાસી ગયો ને સુલેમાનના મરણ સુધી મિસરમાં રહ્યો. હવે સુલેમાનની બાકીની બાબતો ને તેણે જે કંઈ કર્યું તે ને તેનું જ્ઞાન એ સુલેમાનના કૃત્યોના પુસ્તકમાં વર્ણવેલા નથી. શું આખા ઇસરાયેલ પર સુલેમાને યરુસાલમમાં જે રાજ કર્યું તેનો સમય 40 વર્ષનો હતો. પછી સુલેમાન પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો ને તેના પિતા દાઉદના નગરમાં તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર રહાબામ રાજા થયો.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 12મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 12મો. રહાબામ શખેમ ગયો કેમ કે તમામ ઇસરાયલ તેના રાજા ઠરાવવા માટે શખેમ આવ્યા હતા. નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું કેમ કે તે હજી સુધી મિસરમાં હતો, જ્યાં તે સુલેમાન રાજાની હજુરમાંથી નાસી ગયો હતો. તેથી યરોબામ મિસરમાં રહેતો હતો. ત્યાંથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવ્યો. ત્યારે એમ થયું કે યરોબામે તથા ઇસરાયલની આખી જમાતે આવીને રહોબામને કહ્યું કે તારા પિતાએ અમારા પરની જુસરી ભારે કરી હતી, તો હવે તારા પિતાની સખત વેઠ તથા અમારા પર તેણે મોકલી તેની ભારે જુસરી તું હલકી કર, તો અમે તારી સેવા કરીશું. તેણે તેઓને કહ્યું કે તમે અહીંથી 3 દિવસ સુધી જાઓ અને ત્યાર પછી મારી પાસે પાછા આવજો. એટલે તે લોકો ગયા. રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં તેની હજુરમાં જે વડીલો ઉભા રહેતા હતા તેઓની સલાહ લેતા પૂછ્યું કે આ લોકોને ઉત્તર આપવા માટે તમે શી સલાહ આપો છો. તેઓએ તેને કહ્યું કે જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને ઉત્તર આપીશ ને તેઓને સારા વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવક થઈ રહેશે. પણ વડીલોએ તેને આપેલી સલાહનો તેણે ત્યાગ કર્યો અને જે જુવાનિયા તેની સાથે મોટા થયા હતા ને જે તેની હજુરમાં ઉભા રહેતા હતા તેઓની સલાહ તેણે પૂછી. તેણે તેઓને કહ્યું કે આ જે લોકોએ મને કહ્યું છે કે તારા પિતાએ અમારા પર મૂકેલી જુસરી તું હલકી કર, તેઓને આપણે ઉત્તર આપીએ માટે તમે શી સલાહ આપો છો. એ જુવાનિયા તેની સાથે મોટા થયા હતા. તેઓએ તેને કહ્યું કે આ જે લોકોએ તને એમ કહ્યું કે તારા પિતાએ અમારા પરની જુસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરથી હલકી કર. તેઓને તારે એમ કહ્યું કે મારી ટટલી આંગળી મારા પિતાની કમર કરતા જાડી છે અને હવે મારા પિતાએ તમારા પર ભારે જુસરી લાદી, તો હું તમારા પરની જુસરી વધારીશ. મારા પિતાએ તમને ચાપખાથી શિક્ષા કરી, પણ હું તમને વીછુઓથી શિક્ષા કરીશ. રાજાએ ફરમાવેલું કે ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો, તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે પાછા આવ્યા. રાજાએ લોકોને સખ્તાઈથી ઉત્તર આપ્યો ને વડીલોએ તેને જે સલાહ આપી હતી તેનો ત્યાગ કર્યો અને પેલા જુવાનીઓની સલાહ પ્રમાણે તેઓને કહ્યું કે મારા પિતાએ તમારી જુસરી ભારે કરી, પણ હું તો તમારી જુસરી વધારીશ. મારો પિતા તમને ચાપખાથી શિક્ષા કરતો, પણ હું તો તમને વીછુઓથી શિક્ષા કરીશ. એમ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહીં, કેમ કે એ બનાવ યહોવા તરફથી બન્યો, કે જેથી યહોવાએ પોતાનું જે વચન શીલોની અહિયાની હસ્તક નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે સ્થાપિત કરે. ત્યારે સર્વ ઇસરાયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી. ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો કે દાઉદમાં અમારો સ્વભાગ છે, તેમજ ઈશાયના પુત્રમાં અમારો વારસો નથી. હે ઇસરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે. એમ ઇસરાયલ પોતપોતાના તંબુએ ગયા. પણ યહુદિયાના નગરોમાં રહેનાર ઇસરાયલ પુત્ર પરતો રહાબામે રાજ કર્યું. ત્યાર પછી અદોરામ, જે લશ્કરી વેઠ કરનારાનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો અને સર્વ ઇસરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. અને રહાબામ રાજા યરૂસલેમ નાસી જવા સારું ઉતાવળથી પોતાના રથ પર ચડી બેઠો. એમ ઇસરાયલ દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે. ત્યારે સર્વ ઇસરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો ને તેને સર્વ ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહુદાના કુળ સિવાય દાઉદના કુટુંબની પાસે કોઈ રહ્યું નહીં. રહાબામ યરૂસલેમમાં આવ્યો ત્યારે તેણે સુલેમાનના દીકરા રહાબામ તરફ રાજ્ય પાછું લાવવા માટે ઇસરાયલના ઘરની વિરુદ્ધ યુદ્ધ કરવા સારું યહુદાના આખા ઘરના તથા બિન્યામીનના કુળના 180,000 ચૂંટી કાઢેલા લડવૈયા એકઠા કર્યા. પણ દેવની વાણી ઈશ્વર ભક્ત શમાયા પાસે એ પ્રમાણ આવી કે યહુદિયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને ને યહુદા તથા બિન્યામીનના આખા ઘરનાને તથા બાકીના લોકોને એમ કહે કે યહોવા આમ કહે છે કે તમે ચઢાઈ ન કરશો, તેમજ તમારા ભાઈ ઇસરાયલની સામે યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાના ઘેર પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે. માટે તેઓ યહોવાની વાત સાંભળીને યહોવાના કહેવા પ્રમાણે પાછા ફરીને પોતપોતાના માર્ગે પડ્યા. પછી યરોબામે એફ્રામના પહાડી મુલકમાં શખેમ બાંધ્યું ને તેમાં રહ્યો અને ત્યાંથી નીકળીને તેણે પનુએ બાંધ્યું. અને યરોબામે પોતાના મનમાં ધાર્યું કે હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે. જો આ લોક યરૂસાલેમમાં યહોવાના ઘરમાં યજ્ઞ કરવા સારું જશે, તો આ લોકનું મન તેમના માલિક તરફ એટલે યહુદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે અને તેઓ મને મારી નાખીને યહુદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહેશે. તે પરથી રાજાએ સલાહ લઈને સોનાના 2 વાછરડા બનાવ્યા અને તેણે તેમને કહ્યું
કે યરૂસલેમ જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇસરાયલ, જો તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા તે આ રહ્યા, અને એકને તેણે બેથેલમાં ઉભો કર્યો અને બીજાને તેણે દાનમાં મૂક્યો, અને આ વાત પાપરૂપ થઈ પડી, કેમ કે લોકો એકની પૂજા કરવા સારો દાન સુધી જતા હતા. વળી તેણે ઉચ્ચ સ્થાનના ઘર બંધાવ્યા ને લેવી પુત્રોના નહીં એવા સર્વ લોકોમાંથી તેણે યાજક ઠરાવ્યા. યરોબામે આઠમા માસમાં માસને પંદરમે દિવસે જે પર્વ યહુદિયામાં છે તેના જેવું પર્વ ઠરાવ્યું ને તેણે વેદી પર બલિદાન આપ્યા. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું ને પોતાના બનાવેલા વાછરડાઓના બલિદાન આપ્યા. ઉચ્ચ સ્થાનના જે યાજકો તેણે ઠરાવ્યા હતા તેઓને તેણે બેથેલમાં રાખ્યા. વળી જે વેદી તેણે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠ માસમાં એટલે પોતાના મનકલ્પિત માસમાં પંદરમે દિવસે તે ગયો અને ઇસરાયલ પુત્રને સારું તેણે પર્વ ઠરાવ્યું ને ધૂપ પાળવા માટે તે વેદી પાસે ગયો.
રાજાઓનું પહેલું પુસ્તક એનો તેરમો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય તેરમો. અને જુઓ, યહોવાના વચનથી એક ઈશ્વર ભક્ત યહુદિયામાંથી બેથેલ આવ્યો અને યરોબામ ધૂપ પાળવા માટે વેદી પાસે ઉભેલો હતો. યહોવાના વચનથી તેણે વેદી સામે પોકારીને કહ્યું કે હે વેદી, વેદી, યહોવા આમ કહે છે કે જો દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચ સ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે ને લોકો તારા પર માણસના હાડકા બાળશે. તે દિવસે તેણે ચિહ્ન આપીને કહ્યું કે યહોવાએ જે ચિહ્ન આપ્યું છે તે આ છે, જો વેદી ફાટી જશે ને તે પરની રાખ વેરાઈ જશે. તે બેથેલમાંની વેદી સામે ઈશ્વર ભક્તે પોકારેલી વાણી રાજાએ સાંભળી ત્યારે યરોબામે પોતાનો હાથ વેદી પરથી લાંબો કરીને તેને કહ્યું કે એને પકડો. ત્યારે તેનો જે હાથ તેણે તેની તરફ લાંબો કર્યો હતો તે સુકાઈ ગયો ને તેથી તેને પોતા તરફ પાછો ખેંચી શક્યો નહીં. જે ચિહ્ન ઈશ્વર ભક્તે યહોવાના વચનથી આપ્યું હતું તે પ્રમાણે વેદી પણ ફાટી ગઈ ને વેદી પરની રાખ વેરાઈ ગઈ. રાજાએ ઈશ્વર ભક્તને ઉત્તર આપીને કહ્યું કે તારા દેવી યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે મારો હાથ ફરીથી સાજો થાય. અને ઈશ્વર ભક્તે યહોવાની આજીજી કરી એટલે રાજાનો હાથ સાજો થઈને અગાઉના જેવો થઈ ગયો. પછી રાજાએ ઈશ્વર ભક્તને કહ્યું કે મારી સાથે ઘેર આવીને હાજરી કર ને હું તને ઇનામ આપીશ. ઈશ્વર ભક્તે રાજાને કહ્યું કે તું મને તારું અડધું ઘર આપે તો પણ હું તારી સાથે નહીં આવું ને આ જગ્યાએ રોટલી પણ નહીં ખાઉં, તેમ પાણી પણ નહીં પીઉં, કેમ કે યહોવાના વચનથી મને એવી આજ્ઞા મળી છે કે ત્યાં તારે કંઈ પણ રોટલી ખાવી નહીં ને પાણી પીવું નહીં, તેમજ જે માર્ગે તું ગયો હોય તે માર્ગે તેને પાછું વળવું નહીં. આથી તે બીજે માર્ગે ચાલ્યો ગયો ને જે માર્ગે તે બેથેલ આવ્યો હતો તે માર્ગે તે પાછો ગયો નહીં. હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વર ભક્તે તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતા તે તેને કહી સંભળાવ્યા. જે શબ્દો તેણે રાજાને કહ્યા હતા તે પણ તેઓએ પોતાના પિતાને કહી સંભળાવ્યા. તેઓના પિતાએ તેમને કહ્યું કે તે કયો માર્ગે ગયો. હવે યહુદિયામાંથી આવેલો ઈશ્વર ભક્ત કયો માર્ગે ગયો હતો તે તેના દીકરાઓએ જોયો હતો. તેણે પોતાના દીકરાઓને કહ્યું કે મારે માટે ગધેડા પર જીન બાંધો. તેથી તેઓએ તેને સારું ગધેડા પર જીન બાંધ્યું અને તે એના પર બેઠો અને તે ઈશ્વર ભક્તની પાછળ ગયો ને તેને એલોન વૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે તેને પૂછ્યું કે યહુદિયામાંથી આવેલો ઈશ્વર ભક્ત તે શું તું છે? તેણે કહ્યું કે હું તે છું. ત્યારે તેણે તેને કહ્યું કે મારી સાથે ઘેર ચાલ ને રોટલી ખા. તેણે કહ્યું કે હું તારી સાથે પાછો નહીં આવું ને તારા ઘરમાં નહીં જાઉં, તેમજ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહીં ખાઉં ને પાણી પણ નહીં પીઉં, કેમ કે યહોવાના વચનથી મને એવું કહેવામાં આવ્યું છે કે ત્યાં તારે રોટલી ખાવી નહીં ને પાણી પીવું નહીં ને જે માર્ગે તું ગયો હોય તે પર પાછો વળતાં તારે ચાલવું નહીં. પછી તેણે તેને કહ્યું કે હું પણ તારી જેમ પ્રબોધક છું અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું કે એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ કે તે રોટલી ખાય ને પાણી પીએ, પણ તે એને જૂઠું કહેતો હતો. આથી તેણે તેની સાથે પાછળ જઈને તેના ઘરમાં રોટલી ખાધી ને પાણી પીધું. તેઓ ભાણા પર બેઠા હતા એટલામાં એમ થયું કે એને પાછો લઈ આવનાર પ્રબોધક પાસે યહોવાનું વચન આવ્યું. તેણે યહુદિયામાંથી આવેલા ઈશ્વર ભક્તને પોકારીને કહ્યું કે યહોવા આમ કહે છે કે તે યહોવાના વચન સામે બંડ કર્યું છે ને તારા દેવી હોવા જે આજ્ઞા તને ફરમાવી હતી તે પાળી નથી, પણ તું પાછો આવ્યો ને જે જગા વિશે તેણે તને કહ્યું હતું કે ત્યાં રોટલી ન ખાતો ને પાણી ન પીતો તેમાં તે રોટલી ખાધી છે ને પાણી પીધું છે, માટે તારી લાશ તારા પિત્રોની કબરમાં જવા પામશે નહીં. તેણે રોટલી ખાધી ને પાણી પીધું. ત્યાર પછી એમ થયું કે તેણે તેને માટે એટલે જે પ્રબોધકને તે પાછો વાળી લાવ્યો હતો તેના માટે ગધેડા પર જીન બાંધ્યું અને તે વિદાય થયો. ત્યાર પછી માર્ગમાં તેને સિંહ મળ્યો ને તેણે તેને મારી નાખ્યો અને તેની લાશ માર્ગમાં પડી હતી ને ગધેડો
તેની પાસે ઉભો હતો. સિંહ પણ લાશની પાસે ઉભો હતો. અને જુઓ, ત્યાં થઈને જતા માણસોએ લાશને માર્ગમાં પડેલી ત્યાં સિંહને લાશની પાસે ઉભેલો જોયો. અને તેઓ આવીને નગરમાં જ્યાં વૃદ્ધ પ્રબોધક રહેતો હતો ત્યાં તેની ખબર આપી. જે પ્રબોધકે તેને માર્ગથી પાછો વાળી આણ્યો હતો તેણે તે વિશે સાંભળ્યું. ત્યારે તેણે કહ્યું કે તે ઈશ્વરભક છે, જેણે યહોવાના વચન સામે બંડ કર્યું હતું, માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે. અને યહોવાએ તેને પોતાનું જે વચન કહ્યું હતું તે પ્રમાણે એણે તેને ફાળીને મારી નાખ્યો છે. અને તેણે પોતાના દીકરાઓને કહ્યું કે મારે માટે ગધેડા પર જીન બાંધો. અને તેઓ જીન બાંધ્યું. ત્યાં જેને પેલાની લાશ માર્ગમાં પડેલી અને લાશની પાસે ગધેડો ત્યાં સિંહ ઉભેલા જોયા. સિંહે લાશ ખાધી નહોતી અને ગધેડાને ફાળી નાખ્યો નહોતો. તે પ્રબોધક ઈશ્વરભક્તની લાશ ઉપાડી લઈને ગધેડા પર મૂકીને તે પાછી લાવ્યો અને તેના માટે શોક કરવા હતા તે તેને દાટવા સારું તે વૃદ્ધ પ્રબોધકના નગરમાં આવ્યો. ત્યાં લાશને તેની પોતાની કબરમાં દાટી અને તેઓએ તેના માટે શોક કરતા કહ્યું કે હાય મારા ભાઈ. તેણે તેને દાટ્યો. પછી એમ થયું કે તેણે પોતાના દીકરાઓને કહ્યું કે હું મરી જાઉં ત્યારે જે કબરમાં એ ઈશ્વરભક્તને દાટવામાં આવ્યો છે તેમાં મને દાટજો, મારા હાડકા તેના હાડકાની બાજુએ મૂકજો. કેમ કે જે વાણી તેણે યહોવાના વચનથી બેથેલમાંની વેદી સામે તથા સમૂરના નગરોના ઉચ્ચસ્થાનોના સર્વઘરો સામે પોકારી છે તે નક્કી પૂરી થશે. આ બિના બન્યા પછી યરોબામ પોતાના કુમારથી ફર્યો નહીં, પણ ફરીથી તેણે સર્વલોકમાંથી ઉચ્ચસ્થાનોના યાજકો ઠગાવ્યા. તે ચાહે તેની પ્રતિષ્ઠા કરતો કે જેથી તે ઉચ્ચસ્થાનોને માટે યાજકો થાય અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારું તેને પાપરૂપ થઈ પડી.
રાજાઓનું પહેલું પુસ્તક 14મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક 14મો. તે વખતે યરોબામનો દીકરો અબિયા માંદો પડ્યો અને યરોબામે પોતાની સ્ત્રીને કહ્યું કે કૃપા કરીને ઉઠ ને તું યરોબામની સ્ત્રી છે એમ જાણવામાં ન આવે માટે તારો વેશ બદલ અને તું શીલોમાં જા. જો અહિયા પ્રબોધક ત્યાં છે જેણે મારા વિશે કહ્યું હતું કે તું આ લોક પર રાજા થશે, તારી સાથે 10 રોટલી ખાખરા તથા મધની કુંડી લઈને તેની પાસે જા. છોકરાને શું થવાનું છે તેની ખબર તે તને આપશે. યરોબામની સ્ત્રીએ તે પ્રમાણે કર્યું. તે ઉઠીને શીલો ગઈ ને અહિયાને ઘેર આવી. હવે અહિયા જોઈ શકતો ન હતો કેમ કે વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખે ઝાંખ આવી હતી. યહોવાએ અહિયાને કહ્યું કે જો યરોબામની સ્ત્રી પોતાના દીકરા વિશે પૂછપરછ કરવા તારી પાસે આવે છે કેમ કે તે માંદો છે, તું તેને આમ આમ કહેજે, કેમ કે તે અંદર આવશે ત્યારે એમ થશે કે બીજી કોઈ સ્ત્રી હોવાનો દોડ કરશે. અને એમ થયું કે તેના બારણામાં પેસતા જ અહિયાએ તેના પગનો અવાજ સાંભળીને કહ્યું કે યરોબામની સ્ત્રી તું અંદર આવ, તું શા માટે બીજી કોઈ સ્ત્રી હોવાનો દોડ કરે, કેમ કે દુઃખદાયક સમાચાર લઈને મને તારી પાસે મોકલવામાં આવ્યો છે. જા યરોબામને કહેજે કે ઇસ્રાયેલનો દેવ યહોવા એમ કહે છે કે મેં તને સાધારણ લોકોની પંક્તિમાંથી ઉચ્ચ પંક્તિએ ચડાવીને મારા ઇસ્રાયેલ લોક પર હાકેમ ઠરાવ્યો ને દાઉદના કુટુંબ પાસેથી રાજ્ય વિભાગી લઈને તને તે આપ્યું, તે છતાં તું મારા સેવક દાઉદ જેવો થયો નથી કે જેણે મારી આજ્ઞાઓ પાળી ને મારી દ્રષ્ટિમાં જે સારું હતું કેવળ તે જ કરીને જેણે પોતાના સંપૂર્ણ હૃદયથી મારી ઉપાસના કરી. પણ તારી અગાઉ જે થઈ ગયા તે સર્વ કરતા તે વધારે દુષ્ટતા કરી છે ને જઈને તે તારે સારું અન્ય દેવો તથા ઢાળેલી મૂર્તિઓ બનાવીને મને રોષ ચડાવ્યો છે ને તું મારાથી વિમુખ થઈ ગયો છે. માટે જુઓ, હું યરોબામના કુટુંબ પર આપત્તિ લાવીશ ને યરોબામનો દરેક નર બાળક જે ઇસ્રાયેલમાં બંદીવાન હોય તેમજ જે છૂટો હોય તેને નષ્ટ કરીશ ને જેમ વાસીદુ કાઢી નાખવામાં આવે છે તેમ હું યરોબામના કુટુંબને છેક લોપ થઈ જતા સુધી વાળી કાઢીશ. યરોબામના કુટુંબનો જે માણસ નગરમાં મળશે તેને કૂતરા ખાશે અને જે ખેતરમાં મળશે તેને વાયુચર પક્ષીઓ ખાશે, કેમ કે યહોવાનું એ વચન છે. માટે તું ઉઠીને તારે ઘેર જા, નગરમાં તારા પગ પેસતા જ બાળક મરણ પામશે અને સર્વ ઇસ્રાયેલ તેને માટે શોક કરશે ને તેને દાટશે, કેમ કે યરોબામના કુટુંબમાંથી તે એકલો જ કબરમાં દટાવા પામશે, કારણ કે યરોબામના કુટુંબ પૈકી માત્ર તેનામાં જ ઇસ્રાયેલના દેવ યહોવા પ્રત્યે કંઈક સારી વર્તણૂક માલુમ પડી છે. વળી યહોવા પોતાને સારું ઇસ્રાયેલ પર રાજા ઉભો કરશે કે જે તે જ દિવસે યરોબામના કુટુંબને નાશ કરશે. અને વળી હમણાં જ શું થાય છે, કેમ કે જેમ બરુ પાણીમાં ઝોલા ખાય છે તેમ યહોવા ઇસ્રાયેલ મારશે અને આ સારો દેશ જે તેણે ઇસ્રાયેલના પિતૃઓને આપ્યો હતો તેમાંથી તેઓને તે નિર્મૂળ કરીને નદીને પીલી પાર તેઓને વિખેરી નાખશે.
કારણ કે તેઓએ પોતાના માટે અશરીમ મૂર્તિઓ કરીને યહોવાને રોષ ચઢાવ્યો છે. જે પાપો યરોબામે કર્યા છે તથા જે વડે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવ્યું છે તેને લીધે તે ઇસરાયલને તજી દેશે. પછી યરોબામની સ્ત્રી ઉઠીને વિદાય થઈ ને તિર્સામાં આવી. તે ઘરના ઉંબરા પર આવી કે તરત જ બાળકે પ્રાણ તજ્યો. જે વચન યહોવા પોતાના સેવક અહિયા પ્રબોધક હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે સર્વ ઇસરાયલે તેને દાઢ્યો ને તેના માટે શોક કર્યો. યરોબામના બાકીના કૃત્યો એટલે તેણે કેવી રીતે યુદ્ધ કર્યું તથા કેવી રીતે રાજ ચલાવ્યું એ જુઓ ઇસરાયેલના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા છે. યરોબામે રાજ કર્યું તે મુદત 22 વર્ષની હતી અને તે તેના પિતૃની સાથે ઊંઘી ગયો અને તેના દીકરા નાબાદે તેની જગ્યાએ રાજ કર્યું. સુલેમાનનો દીકરો રહાબામ યહુદિયામાં રાજ કરતો હતો. રહાબામ રાજ કરવા લાગ્યો ત્યારે તે 41 વર્ષનો હતો. યરૂસાલેમ નગર જેને ઇસરાયેલના સર્વકુળમાંથી યહોવાએ પોતાનું નામ ત્યાં રાખવા સારું પસંદ કર્યું હતું તેમાં તેણે 17 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ નામા હતું. તે આમોનેણ હતી અને યહુદિયાએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તેમના પિતૃઓના સર્વકૃત્યો કરતા તેઓએ પોતે કરેલા પાપથી તેઓએ તેને વધારે ક્રોધ ચઢાવ્યો, કેમ કે તેઓએ દરેક ઊંચા ઝાડ ઊંચા પર્વત પર દરેક લીલા ઝાડ નીચે પોતાને સારો ઉચ્ચતાનો સ્તંભો તથા અશરીમ મૂર્તિઓ બનાવ્યા. પ્રદેશમાં પુમૈથિનીઓ પણ હતા જે સઘળી પ્રજાઓને યહોવાએ ઇસરાયેલ પુત્રો આગળથી હાંકી કાઢી હતી. તેઓના સર્વાધિકારપાત્ર આચરણનું અનુકરણ તેઓએ કર્યું. રહાબામ રાજાને 5મા વર્ષે એમ થયું કે મિસરના રાજા શિશાકે યરૂસાલેમ પર સવારી કરી. તે યહોવાના મંદિરનો ખજાનો તથા રાજાના મહેલનો ખજાનો હરી ગયો. હા, તે સઘળું હરણ કરી ગયો. સુલેમાને બનાવેલી સોનાની સઘળી ઢાલો પણ તે લઈ ગયો. રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમાં તે સોંપી. જ્યારે જ્યારે રાજા યહોવાના મંદિરમાં જતો ત્યારે ત્યારે એમ બનતું કે પહેરગીરો તે સજી લેતા ને પછી પહેરગીરોની ઓરડીમાં તે પાછી લાવતા. હવે રહાબામના બાકીના કૃત્યો ત્યાં તેણે જે કંઈ કર્યું તે સર્વ યહુદિયાના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી. શું રહાબામ તથા યરોબામની વચ્ચે જાતો વિગ્રહ ચાલતો હતો? રહાબામ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો ને તેને પોતાના પિત્રોની સાથે દાઉદનગરમાં દાટવામાં આવ્યો. તેને માનું નામ નામા હતું. તે આમોનેણ હતી. તેના દીકરા અબિયામે તેની જગાએ રાજ કર્યું. રાજાઓનું પહેલું પુસ્તક એનો 15મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 15મો. હવે નબાતના દીકરા યરોબામ રાજાને 18મે વર્ષે અબિયામ યહુદિયા પર રાજ કરવા લાગ્યો. તેણે યરૂસાલેમમાં 3 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ માખા હતું. એ અબીશાલોમની દીકરી હતી. તેની અગાઉ તેના પિતાએ જે જે પાપ કર્યા હતા તે સર્વ પાપમાં તે ચાલ્યો અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના દેવ યહોવા પ્રત્યે સંપૂર્ણ ન હતું. તો પણ દાઉદની ખાતર તેના દેવ યહોવાએ તેને યરૂસાલેમમાં દીવો આપ્યો, એટલે કે તેની પાછળ તેના દીકરાને ઉભો કર્યો તથા યરૂસાલેમને સ્થાપિત કર્યું, કેમ કે દાઉદે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું ને ઉરિયા હિતની બાબત સિવાય જે કંઈ આજ્ઞા તેણે તેને તેના આયુષ્યના સર્વ દિવસોમાં આપી તેમાંથી તે આડો અવળો ફર્યો નહોતો. હવે રહાબામ તથા યરોબામની વચ્ચે તેના આયુષ્યના સર્વ દિવસોભર વિગ્રહ જારી રહ્યો હતો. અબિયામના બાકીના કૃત્યો ત્યાં તેણે જે કંઈ કર્યું તે સર્વ યહુદિયાના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી. શું અને અબિયામ તથા યરોબામની વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો હતો. અબિયામ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો અને તેના દીકરા આસાએ તેની જગાએ રાજ કર્યું. ઇસરાયેલના રાજા યરોબામને 20મે વર્ષે આસા યહુદિયા પર રાજ કરવા લાગ્યો. તેણે 41 વર્ષ સુધી યરૂસાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ માખા હતું. તે અબીશાલોમની દીકરી હતી. જેમ તેના પિતા દાઉદે કર્યું હતું તેમ આસાએ યહુવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે દેશમાંથી પુમૈથિનીઓને કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ કરેલી મૂર્તિઓને દૂર કરી. તેણે પોતાની મા માખાને પણ રાજમાતાની પદવી પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીને માટે અમંગળ મૂર્તિ બનાવી હતી. આસાએ તેની મૂર્તિ કાપી નાખી ને તેને કિદ્રોન નાળા પાસે બાળી નાખી. પણ ઉચ્ચ સ્થાનો દૂર કરવામાં આવ્યા નહીં તો પણ આસાના સર્વ દિવસોભર તેનું હૃદય યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું. તે તેના પિતાની અર્પણ કરેલી વસ્તુઓ તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે રૂપો તથા સોનું તથા વાસણો યહોવાના મંદિરમાં લાવ્યો. આસા તથા ઇસરાયેલના રાજા બાશાની વચ્ચે તેમના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલતો હતો. ઇસરાયેલના રાજા બાશાએ યહુદિયાની સામે ચઢાઈ કરીને રામા બાંધ્યું. એમાટે કે યહૂદિયાના રાજા આસાની તરફ તે કોઈને આજા કરવા દે નહીં. પછી યહોવાના મંદિરના ભંડારમાં તથા રાજાના મહેલના ભંડારમાં બાકી રહેલું સગળરૂપું તથા સોનું આશાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું અને આશા રાજાએ તેના દમસમાં રહેનારા અરામના રાજાની એટલે હેઝયોનના દીકરા ટાબીમોનના દીકરા બેન હદાદની પાસે મોકલીને કહાવ્યું કે મારી તથા તારી વચ્ચે ને મારા પિતાની તથા તારા પિતાની વચ્ચે કરાર થયેલો છે. જો મેં તારે માટે રૂપા ને સોનાની ભેટ મોકલી છે, ચાલ ઇસરાયેલના રાજા બાસા સાથેનો તારો સંપ તોડ કે તે મારી પાસેથી જતો રહે. અને બેન હદાદે આશા રાજાનું સાંભળીને પોતાના સેનાપતિઓને ઇસરાયેલના નગરો સામે મોકલીને ઇયોન, દાન, આબેલ, બેથ, માખાન, આખું કિન્નેરોથ તથા આખા નફતારી દેશ પર હુમલો કર્યો. બાશાએ એ સાંભળ્યું ત્યારે એમ થયું કે તે રામા બાંધવાનું પડતું મૂકીને તિરસામાં રહ્યો. પછી આશા રાજાએ આખા યહૂદિયામાં ઢંઢેરો પીટાવ્યો, કોઈને છૂટ આપવામાં આવી નહીં. તેઓ રામાના પથ્થર લાકડા જે વડે બાશાએ તે બાંધ્યું હતું તે ઉઠાવી લાવ્યા અને તે વડે આશા રાજાએ બિન્યામીનનું ગેબા તથા મિસ્પા બાંધ્યા. આશાના બાકીના સર્વ કૃત્યો, તેના સર્વ પરાક્રમો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ, તેણે જે નગરો બાંધ્યા તે યહૂદિયાના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી શું? પણ તેની વૃદ્ધાવસ્થામાં તેના પગમાં દર્દ થયું અને આશા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા યહોશાફાટે રાજ કર્યું. યહૂદિયાના રાજા આશાના બીજા વર્ષમાં યરોબામનો દીકરો નાદાબ ઇસરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇસરાયેલ પર 2 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે પોતાના પિતાના માર્ગમાં તેના જે પાપ પડે તેણે ઇસરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો અને ઇસ્સાખારના ઘરના અહિયાના દીકરા બાશાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને બાશાએ તેને પલિસ્તીઓના ગિબથોન પાસે માર્યો, કેમ કે નાદાબ તથા સર્વ ઇસરાયેલ ગિબથોનને ઘેરો ઘાલતા હતા. યહૂદિયાના રાજા આશાને 3જે વર્ષે બાશાએ મારી નાખીને તેની જગ્યાએ રાજ કરવા માંડ્યું. તે રાજા થયો કે તરત એમ થયું કે તેણે યરોબામના ઘરના સર્વને મારી નાખ્યા. યહોવા પોતાના સેવક શીલોની અહિયા અસ્તક જે વચન બોલ્યો હતો તે પ્રમાણે તેણે યરોબામના કુટુંબનો પૂરેપૂરો નાશ કર્યો. તેના એક પણ પ્રાણીને તેણે જીવતો રહેવા દીધો નહીં. જે પાપ યરોબામે કર્યા હતા તથા જેથી તેણે ઇસરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે ને જે રોષ તેણે ઇસરાયેલના દેવ યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે એમ થયું. હવે નાદાબના બાકીના કૃત્યો, તેણે જે કંઈ કર્યું હતું તે સર્વ ઇસરાયેલના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી શું? અને આશા તથા ઇસરાયેલના રાજા બાશાની વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ જારી રહ્યો હતો. યહૂદિયાના રાજા આશાને 3જે વર્ષે અહિયાનો દીકરો બાશા તિરસામાં સર્વ ઇસરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 24 વર્ષ રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે યરોબામના માર્ગમાં ને એના જે પાપ પડે તેણે ઇસરાયેલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 16મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક 16. હવે બાશા વિરુદ્ધ હનાનિયાના દીકરા યહુ પાસે યહોવાનું વચન એવું આવ્યું કે મેં તને ધૂળમાંથી ઊંચી પદવીએ ચડાવીને મારા ઇસરાયેલ લોક પર અધિકારી ઠરાવ્યો, પણ તું યરોબામને માર્ગે ચાલ્યો છે ને તે મારા ઇસરાયેલ લોક પાસે પાપ કરાવીને તેમના પાપથી મને રોષ ચડાવ્યો છે. માટે જો હું બાશાને તારા તેના કુટુંબને છેક ઝાટકી કાઢીશ અને હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘર જેવું કરી નાખીશ. બાશાનો જે માણસ નગરમાં મળશે તેને કૂતરા ખાશે અને તેનો જે માણસ ખેતરમાં મળશે તેને વાયુચર પક્ષીઓ ખાશે. હવે બાશાના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે તથા તેનો પરાક્રમ એ સર્વ ઇસરાયેલના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી શું? અને બાશા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તિરસામાં દાટવામાં આવ્યો અને તેના દીકરા એલાહે તેની જગ્યાએ રાજ કર્યું. વળી બાશાએ યહોવાની દ્રષ્ટિમાં જે સગળી દુષ્ટતા કરી ને યરોબામના કુટુંબના જેવો થઈને પોતાના હાથોના કામથી તેને રોષ ચડાવ્યો તેને લીધે તથા તેણે પેલાને મારી નાખ્યો તેને લીધે તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ યહોવાનું વચન હનાનિયાના દીકરા યહુ પ્રબોધક હસ્તક ઉપર પ્રમાણ આવ્યું હતું. યહૂદિયાના રાજા આશાને 26મે વર્ષે બાશાનો દીકરો એલા તિરસામાં ઇસરાયેલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ રાજ કર્યું. તેનો ચાકર ઝિમરી, જે તેના રથોના અડધા ભાગ પર નાયક હતો, તેણે તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે તે તિરસામાં હતો
ને તિરસામાના તેના ઘરનો કારભારી આરસા નામે એક જણ હતો. તેના ઘરમાં પીને તે ચકચૂર થયો હતો અને યહુદિયાના રાજા આસાને 27મી વર્ષે ઝિમરીએ અંદર જઈને તેને મારીને તેનો પ્રાણ લીધો ને તેની જગ્યાએ રાજ કર્યું. તે રાજ કરવા લાગ્યો ત્યારે તે પોતાના રાજાસન પર બેઠો કે તરત એમ થયું કે તેણે બાસાના કુટુંબના સર્વને મારી નાખ્યા. તેણે તેના સગાનો કે તેના મિત્રોનો એકે પુત્ર તેને સારું રહેવા દીધો નહીં. એમ બાસાના સર્વ પાપ તથા તેના દીકરા એલાના પાપ જે તેઓએ કરીને ને જે વડે તેઓએ ઇસરાયલ પાસે પાપ કરાવીને પોતાની વ્યર્થતાથી ઇસરાયલના દેવ યહોવાને રોષ ચઢાવ્યો તેને લીધે યહોવા પોતાનું જે વચન યહુ પ્રબોધક દ્વારા બાસાને વિરુદ્ધ બોલ્યો હતો તે પ્રમાણે ઝિમરીએ બાસાના આખા કુટુંબનો નાશ કર્યો. હવે એલાના બાકીના કૃત્યો તથા તેણે જે કંઈ કર્યું તે સર્વ ઇસરાયલના રાજાઓના કાળવૃત્તાના પુસ્તકમાં લખેલા નથી. શું યહુદિયાના રાજા આસાને 27મી વર્ષે ઝિમરીએ તિરસામાં 7 દિવસ રાજ કર્યું. હવે લોકોએ પલિસ્તીઓના ગિબથોનની સામે છાવણી નાખી હતી. છાવણીમાંના લોકોએ સાંભળ્યું કે ઝિમરીએ બંડ કર્યું છે ને રાજાને પણ મારી નાખ્યો છે. તે સર્વ ઇસરાયલીઓએ તે જ દિવસે છાવણીમાં સેનાપતિ ઓમરીને ઇસરાયલ પર રાજા ઠરાવ્યો. ઓમરીએ તેની સાથે સર્વ ઇસરાયલીઓ ગિબથોન આગળથી ઉપડી જઈને તિરસાને ઘેરો ઘાલ્યો અને ઝિમરીએ જોયું કે નગર સર કરવામાં આવ્યું છે ત્યારે એમ થયું કે રાજાના મહેલના કિલ્લામાં તે ભરાઈ ગયો ને મહેલને આગથી સળગાવી મૂકીને પોતે અંદર બળી મર્યો. યરોબામના માર્ગમાં તથા ઇસરાયલની પાસે પાપ કરાવીને જે પાપ તેણે કર્યું તેમાં ચાલવાથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને તેણે જે જે પાપ કર્યા તેને લીધે તે મરી ગયો. હવે ઝિમરીના બાકીના કૃત્યો ત્યાં તેણે કરેલો રાજદ્રોહ તે ઇસરાયલના રાજાઓના કાળવૃત્તાના પુસ્તકમાં લખેલા નથી. શું આ વખતે ઇસરાયલ લોકમાં બે તળ પડ્યા. અડધા ભાગના લોક ગિનાથના દીકરા તિબનીને રાજા ઠરાવવા સારું તેની પાસે ગયા અને અડધા ભાગના લોકો ઓમરીની પાસે ગયા. પણ ઓમરીની સાથે ગયેલા લોકોએ ગિનાથના દીકરા તિબનીની સાથે ગયેલા લોકો પર જીત મેળવી એમ તિબની મરણ પામ્યો ને ઓમરીએ રાજ કર્યું. યહુદિયાના રાજા આસાને 31મી વર્ષે ઓમરી ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 12 વર્ષ રાજ કર્યું. તિરસામાં તેણે 6 વર્ષ રાજ કર્યું. તેણે શેમેર પાસેથી સમરૂન પર્વત 2 તાલંત રૂપુ આપીને ખરીદ કર્યો અને તે પર્વત પર તેણે નગર બાંધ્યું. પોતે બાંધેલા નગરનું નામ તેણે તે પર્વતના માલિક શેમેરના નામ પરથી સમરૂન પાડ્યું. ઓમરીએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને તેની અગાઉના સર્વ કરતા તે વિશેષ દુષ્ટતાથી વર્ત્યો. કેમ કે નબાટના દીકરા યરોબામના સર્વ માર્ગમાં તથા તેના જે પાપ પડે તેણે ઇસરાયલ પાસે પાપ કરાવીને તેઓની વ્યર્થતાથી ઇસરાયલના દેવ યહોવાને રોષ ચઢાવ્યો તેમાં તે ચાલ્યો. હવે ઓમરીના કરેલા બાકીના કૃત્યો તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે સર્વ ઇસરાયલના રાજાઓના કાળવૃત્તાના પુસ્તકમાં લખેલા નથી. શું અને ઓમરી પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો ને તેને સમરૂરમાં દાટવામાં આવ્યો અને તેને ઠેકાણે તેના દીકરા આહાબે રાજ કર્યું. યહુદિયાના રાજા આસાને 38મી વર્ષે ઓમરીનો દીકરો આહાબ ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો અને ઓમરીના દીકરા આહાબે સમરૂનમાં ઇસરાયલ પર 22 વર્ષ રાજ કર્યું અને ઓમરીના દીકરા આહાબે તેની પહેલાના સર્વ રાજાઓ કરતા યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કહ્યું અને એમ થયું કે નબાટના દીકરા યરોબામના પાપને માર્ગે ચાલવું એ તો જાણે તેને માટે એક નજીવી બાબત હોય તેમ તે સિદોનિયોના રાજા એથબઆલની દીકરી ઇઝબેલની સાથે પરણ્યો ને તેણે જેને બાલની સેવા કરીને તેની ભક્તિ કરી. તેણે સમરૂહમાં બાલનું જે મંદિર બાંધ્યું હતું તેમાં તેણે બાલને માટે વેદી ઊભી કરી. વળી આહાબે અશેરા મૂર્તિ બનાવી અને આહાબે તેની અગાઉના ઇસરાયલના સર્વ રાજાઓ કરતા ઇસરાયલના દેવ યહોવાને રોષ ચઢે એવું હજી વિશેષ કર્યું. તેના દિવસોમાં બેથેલી હિયેલે યરેખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અભિરામના ભોગે તેનો પાયો નાખ્યો અને તેના સૌથી નાના દીકરા સગુબના ભોગે તેણે તેના દરવાજા ઉભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે થયું. રાજાઓનું પહેલું પુસ્તક એનો 17મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 17મો. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિસ્બી એલિયાએ આહાબને કહ્યું કે ઇસરાયલનો દેવ યહોવા જેની સન્મુખ હું ઉભો રહું છું તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું અહીંથી જા ને પૂર્વ તરફ
વળીને યર્દન સામેના કરિંથ નાળા પાસે સંતાઈ રહે અને એમ થશે કે તું નાળામાંથી પાણી પીશે અને ત્યાં તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. એથી તે ગયો ને યહોવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરિંથ નાળા પાસે ગયો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. કેવળ મુદત કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો ન હતો. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી કે તું ઉઠ ને સિદોનના સારફતમાં જઈને ત્યાં રહે, જો મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તેથી તે ઉઠીને સારફત ગયો. તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જુઓ, એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. તેણે તેને હાંક મારીને કહ્યું કે કૃપા કરીને મારે પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવો. અને તે લાવવા જતી હતી એટલામાં તેણે તેને હાથ મારીને કહ્યું કે કૃપા કરીને મારે માટે તારા હાથમાં ટુકડો રોટલી પણ લેતી આવજે. ત્યારે તેણે કહ્યું કે તારા દેવ યહોવાના જીવના સમ કે મારી પાસે એક રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેદો ને કુંડીમાં થોડું તેલ છે, અને જો હું બે લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. એલિયાએ તેને કહ્યું કે બીમા જઈને તારા કહેવા મુજબ કર, તો આ પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવ, પછી તારે માટે તથા તારા દીકરાને માટે કરજે. કેમ કે ઈસરાયલનો દેવ યહોવા એમ કહે છે કે જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ ત્યાં સુધી માટલીમાંનો મેદો થઈ રહેશે નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી જશે નહીં. અને તેણે જેને એલિયાના કહેવા મુજબ કર્યું અને તેણીના ઘરનાએ ઘણા દિવસ સુધી ખાધું. યહોવા પોતાનું જે વચન એલિયા હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે માટલીમાંનો મેદો થઈ રહ્યો નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. એ બિનાવ બન્યા પછી એમ થયું કે તે ઘરની માલકણનો દીકરો માંદો પડ્યો અને તેનો મંદવાળ એટલો ભારે હતો કે તેનામાં કંઈ દમ રહ્યો નહીં. તેણે એલિયાને કહ્યું કે હે ઈશ્વરભક, મારે ને તારે શું છે? શું તું મારા અપરાધનું સ્મરણ કરાવવા તથા મારા દીકરાને મારી નાખવા માટે મારી પાસે આવ્યો છે? તેણે તેને કહ્યું કે તારો દીકરો મને આપ. તેણે તેને તેની ગોદમાંથી લીધો ને જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર તેને સુવાડ્યો. તેણે યહોવાને વિનંતી કરી, હે મારા દેવ યહોવા, જે વિધવાને ત્યાં ઉતરેલો છું તેના દીકરાને મારી નાખીને તેના પર પણ તે આપત્તિ આણી કે. પછી તેણે તે છોકરા પર ત્રણ વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી કે હે મારા દેવ યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દે. અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો ને તે જીવતો હતો. અને એલિયા છોકરાને લઈને માળ પરની ઓરડીમાંથી નીચે ઘરમાં આવ્યો ને એને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું કે જો તારો છોકરો જીવતો છે. તે સ્ત્રીએ એલિયાને કહ્યું કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે.
રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય અઢારમો. ઘણા દિવસ પછી એમ થયું કે ત્રીજે વર્ષે એલિયા પાસે યહોવાની એવી વાણી આવી કે તું જઈને આહાબને દેખા દે અને હું પૃથ્વી પર વરસાદ મોકલીશ. અને એલિયા આહાબને દેખા દેવા ગયો. એ વખતે સમરૂનમાં દુકાળ સખત હતો અને આહાબે પોતાના ઘરના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. હવે ઓબાદ્યા તો યહોવાથી ઘણો બીતો હતો, કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ 100 પ્રબોધકોને લઈને 50-50ની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યા અને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું. આહાબે ઓબાદ્યાને કહ્યું કે આખા દેશમાં ફરીને પાણીના સર્વ જરા આગળ તથા સર્વ નાળા આગળ જા, કદાચ આપણને ઘાસચારો મળી આવે ને આપણે ઘોડા તથા ખચ્ચરના જીવ બચાવી શકીએ, જેથી આપણે બધા જાનવર ખોઈ ન બેસીએ. માટે આખા દેશમાં ફરી વળવા માટે તેઓએ અંદરોઅંદર તેના ભાગ પાડી લીધા. આહાબ એક તરફ એકલો ગયો ને ઓબાદ્યા બીજી તરફ એકલો ગયો. અને ઓબાદ્યા માર્ગમાં હતો ત્યારે જુઓ એલિયા તેને મળ્યો. તેણે તેને ઓળખીને સાષ્ટાન દંડવણ પ્રણામ કરીને પૂછ્યું, હે મારા મુરબ્બી એલિયા, હે શું તું છે? એણે તેને ઉત્તર આપ્યો કે તે હું છું. જા તારા માલિકને કહે કે જો ઈલિયા આવ્યો છે. તેણે કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે કે તું મને મારીને ખાવા સારું આ તારા સેવકને અહાબના હાથમાં સોંપવાય છે. તારા દેવ યહોવાના જીવના સમ કે એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે જ્યાં તારી શોધ કરવા મારા માલિકે માણસ મોકલ્યા ન હોય. અને જ્યારે તેઓએ કહ્યું કે તે અહીં નથી ત્યારે તું તેઓને નથી મળ્યો એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા. અને હમણાં તું કહે છે કે જા તારા માલિકને કહે કે જો એલિયા આવ્યો છે અને હું તારી પાસેથી ગયો કે તરત જ એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તને લઈ જશે અને હું જઈને અહાબને ખબર આપું ને તું તેને ન મળે તો તે મને મારી નાખશે. પણ હું તારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું. ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી ત્યારે મેં જે કર્યું એટલે મેં યહોવાના પ્રબોધકોમાંથી 100 માણસોને 50-50ની ટોળી કરીને ગુફામાં કેવા સંતાડ્યા ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું તેની ખબર મારા મુરબ્બીને નથી મળી. શું અને હમણાં તું કહે છે કે જા તારા માલિકને કહે કે જો એલિયા આવ્યો છે અને તે મને મારી નાખશે. એલિયાએ કહ્યું કે સૈન્યોનો યહોવા કે જેની આગળ હું ઊભો છું તેના જીવના સમ કે તું કે હું નક્કી આજે તેને દેખા દઈશ. આથી ઓબાજા જઈને અહાબને મળ્યો ને તેને ખબર આપી અને અહાબ એલિયાને મળવા ગયો. અહાબે એલિયાને જોયો ત્યારે એમ થયું કે અહાબે તેને કહ્યું કે હે ઇસરાયલને દુઃખ દેનાર એ શું તું છે? તેણે ઉત્તર આપ્યો કે મેં તો ઇસરાયલને દુઃખ દીધું નથી પણ તેં તારા પિતાના કુટુંબે તો દીધું છે. કેમ કે તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે ને ત્યાં બાળની ઉપાસના કરી તો હવે માણસ મોકલીને સર્વ ઇસરાયલને તથા બાળના 450 પ્રબોધકોને તથા ઇઝબેલની મેજ પર જમનારા અસેરા દેવીના 400 પ્રબોધકોને કારમેલ પર્વત પર મારી પાસે એકઠા કર. એથી અહાબે સર્વ ઇસરાયલ પુત્રો પાસે માણસો મોકલીને પ્રબોધકોને કારમેલ પર્વત પર ભેગા કર્યા. અને એલિયાએ સર્વલોકની નજીક આવીને કહ્યું કે તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ધચુપચુ રહેશો? જો યહોવા દેવ હોય તો તેને અનુસરો પણ જો બાળ દેવ હોય તો એને અનુસરો. અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહીં. પછી એલિયાએ લોકને કહ્યું કે હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું પણ બાળના પ્રબોધકો તો 450 છે. તો અમને 2 ગોધા આપો અને તેઓ પોતાને માટે 1 ગોધો પસંદ કરીને એના કાપીને ટુકડા કરે ને એને લાકડા પર મૂકે ને નીચે અગ્નિ ન મૂકે અને હું બીજો ગોધો તૈયાર કરીને એને લાકડા પર મૂકીશ ને નીચે અગ્નિ નહીં મૂકું. અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ દેવ માનવો. સર્વલોકે ઉત્તર આપ્યો કે એ વાત તો ઠીક છે. અને એલિયાએ બાળના પ્રબોધકોને કહ્યું તમે તમારે માટે 1 ગોધો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો કેમ કે તમે ઘણા છો અને તમારા દેવને નામે વિનંતી કરો પણ નીચે કંઈ પણ અગ્નિ મૂકતા નહીં. જે ગોધો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યો અને બાળને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી કે હે બાળ અમને ઉત્તર આપ. પણ કંઈ વાણી થઈ નહીં ને ઉત્તર આપનાર કોઈ ન હતો. અને જે વેદી બાંધવામાં આવી હતી એની આસપાસ તેઓ કુદાકૂદ કરી મૂકી. બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મસ્કરી કરીને કહ્યું કે મોટેથી પોકારો કેમ કે તે દેવ છે તે તો વિચારમાં ગૂંથાયેલો હશે કે એકાંતમાં હશે કે મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે માટે તેને જગાડવા જોઈએ. તેઓએ મોટેથી પોકાર કર્યો ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી. બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચડાવવાની વેળા સુધી તેઓએ પ્રબોધ કર્યો પણ કંઈ વાણી થઈ નહીં. તેમજ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું. અને એલિયાએ સર્વ લોકોને કહ્યું કે મારી પાસે નજીક આવો અને સર્વ લોક તેની પાસે નજીક ગયા અને યહોવાની વેદી જે પાય નાખવામાં આવી હતી તે ત્યાં સમારી. અને યાકૂબ જેની પાસે યહોવાનું એવું વચન આવ્યું હતું કે તારું નામ ઇસરાયલ થશે તે યાકૂબના દીકરાઓના કુળોની સંખ્યા પ્રમાણે એલિયાએ 12 પથ્થર લીધા. તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી અને બે માપ એટલી ખાય તેણે વેદીની આસપાસ ખોદાવી. તેણે લાકડા સિંચ્યા ને ગોધાને કાપીને ટુકડા કરીને તેને લાકડા પર મૂક્યો. તેણે કહ્યું કે ચાર માટલા પાણી ભરો ને તે દહન્યાર પણ પર તથા લાકડા પર રેડો. પછી તેણે કહ્યું કે બીજી વાર એમ કરો અને તેઓએ બીજી વાર એમ કર્યું. તેણે કહ્યું કે ત્રીજી વાર એમ કરો અને તેઓ ત્રીજી વાર એમ કર્યું. આથી પાણી વેદીની આસપાસ વહ્યું. પછી તેણે ખાય પણ પાણીથી ભરી. સાંજનું અર્પણ ચડાવવાની વખતે એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો કે હે ઇસ્રાયલ, ને બોલ્યો કે હે ઇબ્રાહીમ, ઇસાક તથા ઇસ્રાયલના દેવ યહોવા, તું જ ઇસ્રાયલમાં દેવ છે ને હું તારો સેવક છું ને મેં તારા કહેવાથી આ સરું કર્યું છે એમ આજે જણાવવા દે. હે યહોવા, મારું સાંભળ કે આ લોક જાણે કે હે યહોવા તું દેવ છે. અને તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહન્યાર પણ લાકડા પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા ને ખાયમાં જે પાણી હતું તે શોષી લીધું. સર્વ લોકોએ તે જોયું ત્યારે તેઓ ઊંધા પડ્યા અને તેઓ કહ્યું કે યહોવા એ જ દેવ છે. અને એલિયાએ તેમને કહ્યું કે બાળના પ્રબોધકોને પકડો, તેઓમાંથી એકને નાસી જવા દેશો નહીં. તેઓએ તેમને પકડ્યા અને એલિયાએ તેમને કિશોર નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા. પછી એલિયાએ આહાબને કહ્યું કે ઉપર જઈને ખા તથા પી, કેમ કે પુષ્કળ વરસાદનો અવાજ સંભળાય છે. માટે આહાબ ખાવા પીવા માટે ઉપર ગયો અને એલિયા કારમેના શિખર પર ચડી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણ વચ્ચે રાખ્યું અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરીને કહ્યું કે કંઈ પણ નથી. તેણે કહ્યું કે ફરી સાત વાર જા. અને સાતમે વખતે એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની હથેળી જેટલો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. તેણે કહ્યું કે ઉપર જઈને આહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ કે વરસાદ તને અટકાવે નહીં. થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધારાયું ને વરસાદ બહુ વરસ્યો. આહાબ રથમાં બેસીને ઇઝરાયલ ગયો અને યહોવાનો હાથ એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ ઇઝરાયલની ભાગળ સુધી દોડ્યો. રાજાઓનું પહેલું પુસ્તક એનો 19મો અધ્યાય. અને એલિયાએ જે સર્વ કર્યું હતું તે ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા હતા તે પણ આહાબે ઇઝબેલને કહ્યું. ત્યારે ઇઝબેલે એલિયા પાસે ખેપ્યો મોકલીને કહ્યું કે કાલ આશરે આ વખત સુધીમાં હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકના જીવ જેવો ન કરું તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાળો. તેણે તે જોયું ત્યારે તે ઉઠીને પોતાના જીવ લઈને નાઠો ને યહૂદિયાના બેરશેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો. પણ પોતે એક દિવસની મજલ જેટલે દૂર અરણ્યમાં ગયો ને જઈને તે એક રોતેમ વૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું અને કહ્યું કે હવે તો બસ થયું, હવે તો હે યહોવા મારો જીવ લઈ લે, કેમ કે હું મારા પિતૃઓ કરતા સારો નથી. પછી તે રોતેમ વૃક્ષ નીચે સૂતો અને ઊંઘી ગયો અને જુઓ એક દૂતે તેને અડકીને કહ્યું કે ઉઠીને ખા. તેણે જોયું તો જુઓ તેના ઓશિકા પાસે અંગારા પર શેકેલી રોટલી તથા પાણીનો ચંબુ હતા. તે ખાઈ પીને ફરીથી સૂતો. યહોવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો અને કહ્યું કે ઉઠીને ખા, કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે. તેણે ઉઠીને ખાધું તથા પીધું ને તે ખોરાકના પ્રતાપથી તે 40 દિવસ અને 40 રાત ચાલીને દેવના પર્વત હોરે પહોંચ્યો. તેણે ત્યાં એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો અને જુઓ યહોવાનું વચન તેની પાસે આવ્યું ને તેણે તેને પૂછ્યું કે એલિયા તું અહીં શું કરે છે. તેણે કહ્યું કે સૈન્યોના દેવ યહોવાને સારું મને ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇસ્રાયલ પુત્રોએ તારા કરારનો ત્યાગ કર્યો છે, તારી વેદીઓને પાળી નાખી છે ને તારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે અને હું એકલો જ બચી રહ્યો છું અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે. તેણે કહ્યું કે બહાર આવીને પર્વત પર યહોવાની સન્મુખ ઉભો રહે અને જુઓ યહોવા ત્યાં થઈને જતો હતો ને ભારે તથા જોરાવર વાયુ પર્વતોને ફાળતો તથા યહોવાની સન્મુખ ખડકોના ટુકડા કરતો હતો. પણ એ વાયુમાં યહોવા નહોતો અને વાયુ પછી ધરતીકંપ થયો પણ એ ધરતીકંપમાં યહોવા નહોતો અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટ્યો પણ તે અગ્નિમાં યહોવા નહોતો અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાજ સંભળાયો. એલિયાએ એ સાંભળ્યો અને એમ થયું કે પોતાનું મુખ પોતાના જબ્બાથી ઢાંકીને તે બહાર નીકળ્યો ને ગુફાના મો આગળ ઉભો રહ્યો અને જુઓ, તેની પાસે એક એવો સાધ આવ્યો કે એલિયા, તું અહીં શું કરે છે? તેણે કહ્યું કે હે સૈન્યોના દેવ યહોવા, તેણે કહ્યું કે સૈન્યોના દેવ યહોવાને માટે મને ઘણી જ આસ્થા ચડી છે, કેમ કે ઇસરાયેલ પુત્રોએ તારા કરારનો ત્યાગ કર્યો છે, તારી વિધિઓને પાળી નાખી છે ને તારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે, અને હું એકલો જ બચી રહ્યો છું અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે. યહોવાએ તેને કહ્યું કે અરણીને માર્ગે થઈને દમસ્ક પાછો જા અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાયેલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે અને નિમશીના દીકરા યહુનો અભિષેક કરીને તેને ઇસરાયેલનો રાજા ઠરાવજે અને અબેલ મહોલાલ વાસી સાફાતના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. અને એમ થશે કે અઝાયેલની તરવારથી જે બચી જશે તેને યહુ મારી નાખશે અને યહુની તરવારથી જે બચી જશે તેને એલિશા મારી નાખશે. તો આ પણ હું મારે માટે ઇસરાયેલમાં એવા 7000 બચાવીશ કે જે સર્વના ઘૂંટણ બાળની આગળ કદી નમ્યા નથી ને જેઓ માના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી. પછી તે ત્યાંથી વિદાય થયો ને શાફાટનો દીકરો એલિશા તેને ખેતર ખેડતો મળ્યો. અહીં આગળ 12 બળદ હતા ને પોતે 12મીની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. તે બળદને મૂકીને એલિયાની પાછળ દોડ્યો ને કહ્યું કે કૃપા કરીને મને મારા પિતાને તે મારી માને ચુંબન કરવા જવા દે ને પછી હું તારી પાછળ આવીશ. તેણે તેને કહ્યું કે ફરી પાછો જા, કેમ કે મેં તને શું કર્યું છે? એટલે તે તેની પાછળ ન જતા પાછો ફર્યો ને તેણે બળદની એક જોડ લઈને તેનો વધ કર્યો અને બળદના સામાનથી તેનું માંસ બાફીને લોકોને પીરસ્યું ને તેઓએ તે ખાધું. પછી તે ઉઠીને એલિયાની પાછળ ગયો ને તેની સેવા ચાકરી કરી.
રાજાઓનું પહેલું પુસ્તક એનો 20મો અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 20મો. અરામના રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય એકઠું કર્યું. તેની સાથે 32 રાજા ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરૂનને ઘેરો ગાલ્યો ને તેની સામે યુદ્ધ કર્યું. તેણે નગરમાં ઇસરાયેલના રાજા અહાબ પાસે ખેપિયા મોકલીને તેને કહાવ્યું કે બેન હદાદ આમ કહે છે કે તારું રૂપું તથા તારું સોનું મારા છે, વળી તારી સ્ત્રીઓ તથા તારા છોકરા એટલે તેઓમાં જે સૌથી સારા હશે તે પણ મારા છે. ઇસરાયેલના રાજાએ ઉત્તર આપ્યો કે હે મારા મુરબી રાજા, તારા કહેવા પ્રમાણે છે, હું તથા મારું સર્વસ્વ તારા છીએ. અને ખેપિયાએ ફરીને આવીને કહ્યું કે બેન હદાદ આમ કહે છે કે મેં તો તારી પાસે માણસ મોકલીને ખરેખર કહાવ્યું હતું કે તારું રૂપું, તારું સોનું, તારી સ્ત્રીઓ તથા તારા છોકરા તું મારે સ્વાધીન કર, પરંતુ કાલે આશરે આ વખતે હું મારા ચાકરને તારી પાસે મોકલીશ ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોના ઘરની ઝડતી લેશે અને એમ થશે કે જે સઘળું તને પ્રિય લાગતું હશે તે તેઓ તારી પાસેથી લઈ જશે. ત્યારે ઇસરાયેલના રાજા દેશના સર્વ વડીલોને બોલાવીને કહ્યું કે કૃપા કરીને આ ધ્યાનમાં લો ને જુઓ કે આ માણસ કેવું નુકસાન કરવા ઈચ્છે છે, કેમ કે તેણે મારી પાસે માણસ મોકલીને મારી સ્ત્રીઓ, મારા છોકરા, મારું રૂપું તથા મારું સોનું માંગ્યા અને મેં તેને ના પાડી નહીં. અને સર્વ વડીલોએ તથા સર્વ લોકોએ તેને કહ્યું કે તારે તેનું સાંભળવું નહીં તથા કંઈ પણ કબૂલ કરવું નહીં. આથી તેણે બેન હદાદના ખેપિયાઓને કહ્યું કે મારા મુરબી રાજાને કહો કે પહેલા જે સઘળું તે તારા સેવકને કહાવ્યું છે તે હું કરીશ, પણ આ વાત તો હું કબૂલ કરીશ નહીં. અને ખેપિયા ત્યાંથી વિદાય થઈને તેની પાસે પ્રત્યુત્તર લાવ્યા અને બેન હદાદે ફરીથી તેની પાસે માણસ મોકલીને કહ્યું કે જો મારી સાથે આવેલા સઘળા લોકને ભાગે સમૃદ્ધની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો. ઇસરાયેલના રાજાએ ઉત્તર આપ્યો કે તેને કહો કે જે જન શસ્ત્ર ધારણ કરે છે તેણે શસ્ત્ર અંગ પરથી ઉતારનારની જેમ ફુલાશ મારવી નહીં. અને એમ થયું કે બેન હદાદ રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા એ દરમિયાન તેણે આ સંદેશ સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે વ્યૂહ રચો. એટલે તેઓએ નગરની સામે વ્યૂહ રચ્યો અને જુઓ એક પ્રબોધકે ઇસરાયેલના રાજા આહાબ પાસે આવીને કહ્યું કે યહોવા એમ કહે છે કે આ બધી મોટી મેદનીને તેણે જોઈ છે, જો હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ અને તું જાણશે કે હું યહોવા છું. અને આહાબે પૂછ્યું કે કોની મારફતે? તેણે કહ્યું કે યહોવા આમ કહે છે
કે પ્રાંતના સુબાઓના જુવાનોની મારફતે તેણે ત્યારે તેણે પૂછ્યું કે યુદ્ધ કોણ શરૂ કરે. તેણે ઉત્તર આપ્યો કે તું. પછી તેણે પ્રાંતોના સુબાઓના જુવાનોને ભેગા કર્યા. તે બસો બત્રીસ થયા. તેમની પછી તેણે સર્વલોકને એટલે સર્વ ઇસ્રાયલ પુત્રને ભેગા કર્યા. તે 7000 થયા અને તેઓ બપોરે રવાના થયા. પણ બેન હદાદ પોતે ને રાજાઓ એટલે તેને સહાય કરનારા 32 રાજાઓ તંબુઓમાં પીને મસ્ત થયા હતા અને પ્રાંતોના સુબાઓના જુવાનો પ્રથમ ચાલી નીકળ્યા અને બેન હદાદે માણસ મોકલ્યા ને તેઓએ તેને એવી ખબર આપી કે સમરૂનમાંથી માણસો નીકળી આવેલા છે. તેણે કહ્યું કે તેઓ સહાયને માટે આવ્યા હોય તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય તો પણ તેઓને જીવતા પકડો. એમ તેઓ એટલે પ્રાંતોના સુબાઓના જુવાનો ત્યાં સૈન્ય નગરમાંથી બહાર નીકળી આવ્યા અને તેમાંના પ્રત્યેક માણસે સામા પક્ષના અકેક માણસને મારી નાખ્યો અને અરામ્યો નાઠા ને ઇસરાયેલ તેઓની પાછળ પડ્યા અને અરામનો રાજા બેન હદાદ ઘોડા પર બેસીને સવારો સાથે નાસી ગયો અને ઇસરાયેલના રાજાએ તેની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો ને ભારે કતલ કરીને અરામ્યોનો સંહાર કર્યો અને પ્રબોધકે ઇસરાયેલના રાજા પાસે આવીને તેને કહ્યું કે તું જઈને તારો બળ વધાર ને તું જે કંઈ કરે તે વિશે લક્ષ્ય તથા ચોકસી રાખ, કેમ કે 9 વર્ષ બેસતા અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે. અને અરામના રાજાના ચાકરોએ તેને કહ્યું કે તેમનો દેવ તો પર્વતોનો દેવ છે, તેથી તેઓ આપણા કરતા બળવાન હતા, પણ આપણે તેમની સાથે મેદાનમાં યુદ્ધ કરીએ તો નિસંશય આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તું આટલું કર, પ્રત્યેક રાજાને તેની જગ્યાએથી દૂર કરીને તેમની જગ્યાએ સરદારોને રાખ અને તારી જે સેના ત્યાં ગુમાવી છે તેના જેવી જ, એટલે તેમાં ઘોડા હતા તેટલા ઘોડા ને તેમાં રથ હતા તેટલા રથની સેના તો ઉભી કર, આપણે મેદાનમાં તેમની સાથે યુદ્ધ કરીશું તો નક્કી આપણે તેઓના કરતા બળવાન થઈશું. અને તેણે તેઓની વાણી સાંભળીને તે પ્રમાણે કર્યું. 9 વર્ષ બેસતા એમ થયું કે બેન હદાદ અરામીઓને ભેગા કરીને ઇસરાયેલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી સવારી લાવ્યો. ઇસરાયેલ પુત્રો ભેગા મળીને ભાતું લઈને તેઓની સામે ગયા અને ઇસરાયેલ પુત્રોએ તેઓની આગળ લવારાની બે નાની ટોળીની માફક છાવણી કરી. પણ અરામીઓથી તે તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો અને એક ઈશ્વર ભક્તે પાસે આવીને ઇસરાયેલ રાજાને કહ્યું કે હે યહોવા, કે યહોવા એમ કહે છે કે અરામીઓએ કહ્યું છે કે યહોવા તો પર્વતોનો દેવ છે પણ તે મેદાનોનો દેવ નથી, એ માટે હું આ સૌરો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ ને તમે જાણશો કે હું જ યહોવા છું. અને તેઓએ 7 દિવસ સુધી સામસામી છાવણી રાખી અને 7મે દિવસ એમ થયું કે જંગ મચ્યો અને ઇસરાયેલ પુત્રે 1 દિવસમાં અરામના 1,00,000 પાયદળ સિપાહીઓને મારી નાખ્યા. પણ બાકીના અફેક નાસી જઈને તે નગરમાં પ્યાસી ગયા અને બાકી રહેલા 27,000 માણસ પર કોટ તૂટી પડ્યો. બેન હદાદ નાઠો નગરમાં પેસી જઈને ભીતરની ઓરડીમાં ભરાય બેઠો. તેના ચાકરોએ તેને કહ્યું કે હવે જો અમે સાંભળ્યું છે કે ઇસરાયેલના રાજાઓ દયાળુ છે તો કૃપા કરીને અમને અમારી કમરે ટાટ અમારા માથા પર દોરડા વીંટાળીને ઇસરાયેલના રાજા પાસે જવા દે, કદાચ તે તારો જીવ બચાવે. માટે તેઓએ પોતાની કમરે ટાટ ત્યાં પોતાના માથા પર દોરડા વીંટાળીને ઇસરાયેલના રાજા પાસે આવીને કહ્યું કે તારો સેવક બેન હદાદ કહે છે કે કૃપા કરીને મને જીવતદાન આપ. તેણે પૂછ્યું કે શું હજી સુધી તે જીવતો છે? તે મારો ભાઈ છે. હવે પેલા માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તેના બોલવાની મતલબ ઝટ પકડી લીધી અને તેઓએ કહ્યું કે તારો ભાઈ બેન હદાદ હયાત છે. ત્યારે તેણે કહ્યું કે તમે જઈને તેને બોલાવી લાવો. ત્યારે બેન હદાદ તેની પાસે બહાર આવ્યો અને તેણે તેને પોતાની સાથે રથમાં બેસાડ્યો અને બેન હદાદે તેને કહ્યું કે જે નગરો તારા પિતા પાસેથી લઈ લીધા હતા તે હું પાછા આપીશ અને જેમ મારા પિતાએ સમરૂનમાં ચોક ચૌટા બનાવ્યા હતા તેમ તું પોતાને માટે દમસ્કમાં બનાવજે. અને આહાબે કહ્યું કે હું આ શરતે તેને જવા દઈશ. એમ તેણે તેની સાથે કરાર કરીને તેને જવા દીધો. અને પ્રબોધકોના પુત્રોમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું કે કૃપા કરીને મને માર, અને તે માણસે એને મારવાની ના પાડી. ત્યારે તેણે તેને કહ્યું કે તેણે યહોવાની આજ્ઞા માની નથી, મારે જો તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે, અને એની પાસેથી વિદાય થયો કે તરત એને એક સિંહે પકડીને મારી નાખ્યો. પછી પેલાને બીજો માણસ મળ્યો અને તેણે તેને કહ્યું કે કૃપા કરીને મને માર, અને એ માણસે તેને માર મારીને ઘાયલ કર્યો. એવી સ્થિતિમાં તે પ્રબોધક જઈને રાજાની વાટ જોતો માર્ગમાં ઉભો રહ્યો ને પોતાનો पटको पोतानी आंखों पर मीटीने वेश बदल्यो। राजा तेनी पड़खे तेने जतो हतो त्यारे तेने राजा ने हाँक मारीने कहूं के तारो दास युद्ध में गयो हतो अने जो एक माणसे एक बाजुएथी आवीने मारी पासे एक माणस ने लावीने कहूं के आ माणस ने पकड़ी राख, जो कोई पण रीते ते जतो रहेशे तो तेना जीव ने बदले तारो जीव जशे, अथवा तो तारे एक तालंत रूपू आपवु पड़शे। हवे तारो दास अहींथी काम में गूंथायेलो हतो एटलामां पेलो जतो रह्यो अने ईसरायलना राजाए तेने कहूं के तारो न्याय एज प्रमाण थशे, ते पोते ते कामनो न्याय चूक्यो छे। अने तेने उतावळथी पोतानी आंख परथी पटको काढी नाख्यो एटले ईसरायलना राजाए तेने ओळख्यो के ते प्रबोधको मानो छे। અને તેણે તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે જે માણસને મેં નાશપાત્ર ઠરાવ્યો હતો તેને તેણે તારા હાથમાંથી જવા દીધો છે, માટે તેના જીવને બદલે તારો જીવ જશે ને તેના લોકને બદલે તારો લોક માર્યા જશે। આથી ઇસરાયલનો રાજા ઉદાસ નાખુશ થઈને પોતાને ઘેર ગયો ને સમૃદ્ધમાં આવ્યો।
રાજાઓનું પહેલું પુસ્તક એનો 21મો અધ્યાય, રાજાઓનું પહેલું પુસ્તક અધ્યાય 21મો। એ બિનાવ બન્યા પછી એમ થયું કે ઇઝરાયેલી નાબોથની એક દ્રાક્ષાવાડી હતી, તે ઇઝરાયેલમાં સમૃદ્ધના રાજા આહાબના મહેલ પાસે હતી। આહાબે નાબોથ પાસે એવી માંગણી કરી કે મારે સારું શાકવાડી બનાવવા માટે તારી દ્રાક્ષાવાડી મને આપ, કેમ કે તે મારા ઘરની પાસે છે અને તેના બદલે હું તને તે કરતા સારી દ્રાક્ષાવાડી આપીશ, અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા આપીશ। અને નાબોથે આહાબને કહ્યું કે હું મારા પિતૃઓનું વતન તને આપું એવું યહોવા ન થવા દો। અને ઇઝરાયેલી નાબોથે જે વચન આહાબ રાજાને કહ્યું હતું તેને લીધે તે ઉદાસ તને નારાજ થઈને પોતાના ઘરમાં આવ્યો, કેમ કે તેણે કહ્યું હતું કે હું મારા પિતૃઓનું વતન તને નહીં આપું। અને તેણે પોતાના પલંગ પર સૂઈ જઈને પોતાનું મુખ અવળું ફેરવ્યું અને રોટલી ન ખાવાની હઠ લીધી, પણ તેની સ્ત્રી ઇઝબેલે તેની પાસે આવીને તેને કહ્યું કે મારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે? તેને કહ્યું કે તારો આત્મા આટલો બધો ઉદાસ કેમ છે કે તું રોટલી પણ ખાતો નથી? અને તેણે તેને કહ્યું કે એનું કારણ એ છે કે મેં ઇઝરાયેલી નાબોથને કહ્યું કે પૈસા લઈને તારી દ્રાક્ષાવાડી તું મને આપ, અથવા જો તારી ઈચ્છા હોય તો હું તને તે બદલ બીજી દ્રાક્ષાવાડી આપું, પણ તેણે કહ્યું કે હું તને મારી દ્રાક્ષાવાડી નહીં આપું। અને તેની સ્ત્રી ઇઝબેલે તેને કહ્યું કે તું હાલ ઇઝરાયેલનું રાજ ચલાવે છે કે નહીં? ઉઠ ને રોટલી ખા ને મનમાં મગ્ન થા, હું તને ઇઝરાયેલી નાબોથની દ્રાક્ષાવાડી આપીશ માટે તેણે આહાબને નામે પત્ર લખ્યા ને તે પર તેની મુદ્રાથી મુદ્રા કરી ને નાબોથના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા તેમના પર તે પત્રો મોકલ્યા। તેણે તે પત્રોમાં એવું લખ્યું હતું કે ઉપવાસનો ઢંઢોરો પીટાવીને નાબોથને લોકોની આગળ પ્રમુખ સ્થાને બેસાડજો અને બલિયાલના બે માણસો તેની આગળ બેસાડજો ને તેની વિરુદ્ધ તેઓ એવી સાક્ષી પૂરે કે ત્યાં દેવને તથા રાજાને શ્રાપ દીધો છે, પછી તેને બહાર લઈ જઈને પથ્થરે એવો મારજો કે તે મરી જાય। તેના નગરના માણસોએ એટલે જે વડીલો તથા આગેવાનો તેના નગરમાં રહેતા હતા તેઓએ જેમ ઇઝબેલે તેઓને સંદેશ મોકલ્યો હતો એટલે તેણે તેઓ પર મોકલેલા પત્રોમાં લખ્યું હતું તે પ્રમાણે કર્યું। તેઓએ ઉપવાસનો ઢંઢરો પીટાવીને નાબોથને લોકોના પ્રમુખ સ્થાને બેસાડ્યો અને પેલા બે બલિયાલના માણસો અંદર આવીને તેની આગળ બેઠા અને તે બલિયાલના માણસોએ તેની વિરુદ્ધ એટલે નાબોથની વિરુદ્ધ લોકોની સમક્ષ એવી સાક્ષી પૂરી કે નાબોથે દેવને તથા રાજાને શ્રાપ દીધો છે, પછી તેઓએ તેને નગરની બહાર લઈ જઈને તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો। પછી તેઓએ ઇઝબેલને કહાવી મોકલ્યું કે નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે। જ્યારે ઇઝબેલે સાંભળ્યું કે નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે ને તે મરી ગયો છે ત્યારે એમ થયું કે ઇઝબેલે આહાબને કહ્યું કે ઉઠ ને ઇઝરાયેલી નાબોથની દ્રાક્ષાવાળી જે તે પૈસા લઈને આપવા ના પાડતો હતો તેનો કબજો લે, કેમ કે નાબોથ જીવતો નથી પણ મરણ પામ્યો છે। આહાબે સાંભળ્યું કે નાબોથ મરણ પામ્યો છે ત્યારે એમ થયું કે આહાબ ઇઝરાયેલી નાબોથની દ્રાક્ષાવાળીનો કબજો લેવા માટે ત્યાં જવા ઉઠ્યો। અને યહોવાનું વચન તિસ્બી એલિયા પાસે એવું આવ્યું કે તું ઉઠીને સમૃહમાં રહેનાર ઇઝરાયેલના રાજા આહાબને મળવા જા, જો તે નાબોથની દ્રાક્ષાવાળીમાં છે જ્યાં તેનો કબજો લેવા ગયેલો છે, અને તેને તું કહેજે અને તેને તું એમ કહેજે કે યહોવા એમ કહે છે કે તેણે ખૂન કરીને કબજો પણ લીધો છે। વળી તું તેને કહેજે કે યહોવા એમ કહે છે કે જ્યાં કૂતરાએ નાબોથનું રક્ત ચાટ્યું તે જગ્યામાં કૂતરા તારું રક્ત ચાટશે। અને આહાબે એલિયાને કહ્યું કે હે મારા શત્રુ, શું
તે મને શોધી કાઢ્યો છે. શોધી કાઢ્યો છે? તેણે ઉત્તર આપ્યો કે હા, મેં તેને શોધી કાઢ્યો છે, કારણ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તે પોતાને વેચ્યો છે. જો હું તારા પર આપત્તિ લાવીશ ને તારો છેક વિનાશ કરીશ, અને હું આહાબના દરેક પુત્રનો, ઇસરાયલમાંના દરેક બંદીવાનો તેમજ છૂટા રહેલાનો નાશ કરીશ, અને તે મને કોપ ચડાવ્યો છે. તે કોપને લીધે ને તે ઇસરાયલની પાસે પાપ કરાવ્યું છે, તેને લીધે હું તારા ઘરને નબાટના દીકરા યરોબામના ઘરની માફક ને અહિયાના દીકરા બાશાના ઘરની માફક કરી નાખીશ. ઇઝબેલ વિશે પણ યહોવાએ એમ કહ્યું છે કે ઇઝરાયલના કોર્ટ પાસે કૂતરા ઇઝબેલને ખાશે. નગરમાં આહાબનું જે કોઈ મળશે તેને કૂતરા ખાશે, ને જે કોઈ ખેતરમાં મળશે તેને વાયુચર પક્ષીઓ ખાશે. પણ આહાબ, જેણે પોતાની સ્ત્રી ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું કર્યું હતું તે કરવા સારું પોતાને વેચ્યો હતો, તેના જેવો તો કોઈ જ નહોતો. વળી આમોરીઓ, જેઓને યહોવાએ ઇસરાયલ પુત્રો આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓના સર્વકૃત્યો પ્રમાણે મૂર્તિઓની ઉપાસના કરવા તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું. આહાબે એ વચનો સાંભળ્યા ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાળીને પોતાના અંગ પર ટાટ પહેર્યું ને ઉપવાસ કર્યો, ને ટાટ ઓળીને સૂતો ને મંદ ગતિએ ચાલવા લાગ્યો. અને યહોવાનું વચન 30 એલિયાની પાસે એવું આવ્યું કે આહાબ, મારી આગળ કયો દિન થઈ ગયો છે તે તું જુએ છે કે નહીં? તે મારી આગળ દિન થઈ ગયો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહીં લાવું, પણ તેના દીકરાના દિવસોમાં તેના ઘર પર હું એ આપત્તિ લાવીશ.
રાજાઓનું પહેલું પુસ્તક, એનો 22 અધ્યાય. રાજાઓનું પહેલું પુસ્તક, અધ્યાય 22. અરામ તથા ઇસરાયલની વચ્ચે યુદ્ધ વગરના 3 વીતી ગયા. ત્રીજે વર્ષે એમ થયું કે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઇસરાયલના રાજાની પાસે આવ્યો. ઇસરાયલના રાજાએ પોતાના ચાકરને કહ્યું કે શું તમે જાણો છો કે રામોત ગિલિયાદ આપણું છે, ને આપણે છાનામાના બેસી રહ્યા છે, ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી? તેણે યહોશાફાટને પૂછ્યું કે શું તું યુદ્ધ કરવા મારી સાથે રામોત ગિલિયાદ આવશે? યહોશાફાટે ઇસરાયલના રાજાને કહ્યું કે જેવો તું છે તેવો હું છું, જેવા તારા લોક તેવા મારા લોક, ને જેવા તારા ઘોડા તેવા મારા ઘોડા છે. યહોશાફાટે ઇસરાયલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને આજ પૂછીજો. ત્યારે ઇસરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે 400 જણને ભેગા કરીને તેમને પૂછ્યું કે હું યુદ્ધ કરવા માટે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરું કે પાછો રહું? તેઓએ તેને કહ્યું કે ચઢાઈ કર, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. પણ યહોશાફાટે પૂછ્યું કે શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અત્રે નથી કે આપણે તેને પૂછી જોઈએ? ઇસરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હજી એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ, એ તો યમલાનો દીકરો મિખાયા છે, પણ હું તેને ધિકાયો છું, કેમ કે તે મારા વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહે છે. યહોશાફાટે કહ્યું કે રાજાએ એમ ન બોલવું જોઈએ. પછી ઇસરાયલના રાજાએ એક ખવાસને મોકલીને તેને કહ્યું કે યમલાના દીકરા મિખાયાને ઝટપટ બોલાવી લાવ. હવે ઇસરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમૃદ્ધના દરવાજાના મુખરે ખુલ્લા મેદાનમાં રાજપોશાક પહેરીને પોતપોતાના રાજાસન પર બેઠેલા હતા, અને સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા. અને કનાના દીકરા સિદ્દીકિયાએ પોતાને માટે લોઢાના સિંહ બનાવીને કહ્યું કે યહોવા આમ કહે છે કે અરામીઓનો નાશ થતા સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે. અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો કે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરીને ફતેહ મેળવ, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. જે ખેપિયો મિખ્યાને બોલાવવા ગયો હતો તેણે તેને કહ્યું કે હવે જો પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે તો કૃપા કરીને તારું વચન પણ તેઓમાંના એકના જેવું જ હોય, ને તું પણ હિત વચન ઉચડજે. મિખાએ કહ્યું કે જીવતા યહોવાના સમ, કે યહોવા મને જે કહેશે તે જ હું બોલીશ. તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું કે મિખાયા, અમે યુદ્ધ કરવા સારું રામોત ગિલિયાદ પર ચઢાઈ કરીએ કે પાછા રહીએ? તેણે તેને ઉત્તર આપ્યો કે ચઢાઈ કરીને ફતેહ મેળવ, અને યહોવા તેને રાજાના હાથમાં સોંપશે. રાજાએ તેને કહ્યું કે હું કેટલી વાર તને સોગંદ દઉં કે તારે મને યહોવાના નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહીં? તેણે કહ્યું કે મેં સર્વ ઇસરાયલને પાળક વગરના ઘેટાની જેમ પર્વતો ઉપર વિખરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું કે એમનો કોઈ પણ માલિક નથી, તેઓ પ્રત્યેક પોતપોતાના ઘેર શાંતિએ પાછા જાય. ઇસરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે શું મેં તને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહેશે? અને તેણે કહ્યું કે એ માટે
તું યહોવાની વાત સાંભળ. મેં યહોવાને તેના રાજ્યાસન પર બેઠેલો અને આકાશનું સર્વ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે તેની પાસે ઉભેલું જોયું. અને યહોવાએ કહ્યું કે કોણ આહાબને ફસલાવે કે તે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરે ને ત્યાં માર્યો જાય. ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ એમ તેમ કહ્યું. પછી એક આત્મે આગળ નીકળી આવીને યહોવાની સન્મુખ ઉભારીને કહ્યું કે હું તેને ફૂસલાવીશ. યહોવાએ તેને પૂછ્યું કે સાથી? તેણે કહ્યું કે હું અહીંથી જઈને એના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ. અને તેણે કહ્યું કે તું તેને ફૂસલાવી શકીશ ને વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જા ને એમ કર. માટે હવે જો યહોવાએ આ તારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે અને યહોવા તારું અહિત ઉચર્યો છે. ત્યારે કના અનાના દીકરા સિદ્દીકિયા પાસે આવીને મિખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું કે યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયા માર્ગે થઈને ગયો? મિખાયાએ કહ્યું કે જો જે દિવસે તું સંતાવવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તે તું જોશે. અને ઇસરાયેલના રાજાએ કહ્યું કે મિખાયાને પકડીને તેને નગરના સુબા આમોનની પાસે તે રાજાના પુત્ર યુવાશની પાસે પાછો લઈ જાઓ અને કહો કે રાજા એમ કહે છે કે આને બંદીખાનામાં નાખો ને હું શાંતિમાં પાછો આવું ત્યાં સુધી દુઃખની રોટલીથી તથા દુઃખના પાણીથી એનો નિર્વાહ કરજો. મિખાયાએ કહ્યું કે જો તું કદી પણ શાંતિએ પાછો ફરવા પામે તો યહોવા મારી મારફતે બોલ્યો નથી એમ સમજવું. અને તેણે કહ્યું કે હે લોકો, તમે સર્વ સાંભળો. પછી ઇસરાયેલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાટે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરી. ઇસરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો પોશાક પહેર. અને ઇસરાયેલનો રાજા પોતાનો વેશ બદલીને યુદ્ધમાં ગયો. હવે અરામના રાજાએ પોતાના 32 રથાધિપતિઓને આજ્ઞા કરી હતી કે માત્ર ઇસરાયેલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો માં. અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું કે નક્કી એ ઇસરાયેલનો રાજા છે, એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા. એટલે યહોશાફાટે બૂમ પાડી અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇસરાયેલનો રાજા નથી. ત્યારે એમ થયું કે એની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇસરાયેલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે એણે પોતાના સારથીને કહ્યું કે તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. અને તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટ્ટાર બેસાડી રાખવામાં આવ્યો હતો ને સાંજે તે મરણ પામ્યો અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું. અને આશરે સૂર્યાસ્તની વખતે આખા સૈન્યમાં એવો સાદ પડ્યો કે દરેક માણસે પોતાના નગરમાં તથા દરેક માણસે પોતાના દેશમાં નાસી જવું. એમ રાજા મરણ પામ્યો ને તેઓ તેને સમરૂહમાં લાવ્યા અને તેઓએ રાજાને સમરૂહમાં દાટ્યો. તેઓએ સમરૂહના તળાવને કિનારે હવે ત્યાં તો વેશ્યાવા સ્નાન કરતી પેલો રથ ધોયો અને યહોવા જે વચન બોલ્યો હતો તે પ્રમાણે કૂતરાઓએ તેનું લોહી ચાટ્યું. હવે અહાબના બાકીના કૃત્યો તથા તેણે જે જે કર્યું, તેણે જે હાથીદાંતનું ઘર બાંધ્યું તથા તેણે જે જે નગરો બાંધ્યા, તે સર્વ ઇસરાયેલના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી શું? અને અહાબ પોતાના પિત્રોની સાથે ઊંઘી ગયો અને તેના દીકરા અહાઝિયાએ તેને ઠેકાણે રાજ કર્યું. અને આસાનો દીકરો યહોશાફાટ ઇસરાયેલના રાજા અહાબને 4 વર્ષે યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. યહોશાફાટ રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષની વયનો હતો. તેણે 25 વર્ષ યરૂસાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું. તે શિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આસાને આખે માર્ગે ચાલ્યો. તેમાંથી આડો કે અવળો ન જતા તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજુ લોકો ઉચ્ચ સ્થાનોમાં યજ્ઞ કરતા ને ધૂપ બાળતા હતા. અને યહોશાફાટે ઇસરાયેલના રાજા સાથે સલાહ કરી. હવે યહોશાફાટના બાકીના કૃત્યો ત્યાં તેણે જે પરાક્રમ બતાવ્યું તેણે કેવી રીતે યુદ્ધ કર્યું એ સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તના પુસ્તકમાં લખેલા નથી શું? જે પુમેથિનોને તેના પિતા આસાના દિવસોમાં બાકી રહ્યા હતા તેઓને તેણે દેશ નિકાલ કર્યા. અને અદોમમાં કોઈ રાજા ન હતો, એક સુબો રાજ ચલાવતો હતો. યહોશાફાટે સોનું લાવવા માટે ઓફિર મોકલવા સારું તારસીસી વહાણ બનાવ્યા, પણ તે ત્યાં પહોંચ્યા નહીં, કેમ કે વહાણ એસિયોન ગેબેર પાસે ભાંગી ગયા. ત્યારે અહાબના દીકરા અહાઝિયાએ યહોશાફાટને કહ્યું કે તારા ચાકરો સાથે મારા ચાકરોને તારા ચાકરો સાથે વહાણ પર જવા દે, પણ યહોશાફાટે ના પાડી. પછી યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો ને તેના પિતા દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેના દીકરા યહોરામે રાજ કર્યું. યહૂદિયાના રાજા યહોશાફાટને 17મે વર્ષે અહાબનો દીકરો અહાઝિયા સમરૂનમાં ઇસરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ ઇસરાયલ પર રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને તે પોતાના પિતાને માર્ગે પોતાની માને માર્ગે તથા નબાતનો દીકરો યરોબામ કે જેણે ઇસરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને માર્ગે ચાલ્યો અને તેના પિતાએ જે કહ્યું હતું તે સર્વ પ્રમાણે તેના બાળીની સેવા કરી ને તેની ભક્તિ કરી ને ઇસરાયલના દેવ યહોવાને કૃપાયમાન કર્યો.